દસ દિવસની સાધના શિબિરનો પહેલો દિવસ પૂરો થયો. હવે કામ કરવા માટે 9 દિવસ શેષ રહ્યા છે. કામ જ કરવાનું છે. ઘર બાર છોડીને આવ્યા છો, ગૃહસ્થની જવાબદારીઓ છોડીને આવ્યા છો. જેઓ ગૃહત્યાગી છે તેઓ પણ પોતાના વિહારોને આશ્રમોને છોડીને આવ્યા છે, તો તપવા માટે આવ્યા છો. ખૂબ તપવું પડશે. રજાઓ માણવા આવ્યા નથી, ઉજાણી કરવા આવ્યા નથી, તપવા માટે આવ્યા છો. બહુ જ પરિશ્રમ કરવો પડશે, બહુ જ પરાક્રમ કરવો પડશે, બહુ જ પુરુષાર્થ કરવો પડશે. સવારે 4-4:30 વાગ્યાથી રાતના 9-9:30 વાગ્યા સુધી ખૂબ મહેનત, ખૂબ પરિશ્રમ, ખૂબ પુરુષાર્થ. રોજ સાંજે કલાક 1.25 કલાક માટે ધર્મચર્ચા થશે. તે બહુ જ આવશ્યક છે. તે બુદ્ધિવિલાસને માટે નહીં, વાણીવિલાસને માટે નહીં, કોઈ સંપ્રદાય વિશેષની મહત્તા સ્થાપિત કરવાને માટે નહીં, કોઈ વિશેષ દાર્શનિક માન્યતાની મહત્તા સ્થાપિત કરવાને માટે નહીં. રોજ સાંજના જે ધર્મ પ્રવચન થશે તે આ સાધના વિધિને સમજાવવા માટે, તેના પ્રત્યે પ્રેરણા જગાડવા માટે. વિધિને સમજીશું જ નહીં તો કામ નહીં કરી શકીએ. શંકાઓ રહેશે. કામ કરીશું તો પણ જે રીતે કરવું જોઈએ તે રીતે નહીં કરીએ. ખોટી રીતે કરી નાખીશું તો આ વિદ્યાથી જે લાભ મળવાનો તે લાભથી વંચિત રહી જઈશું. 10 દિવસ માટે આવ્યા છો તો પૂરેપૂરો લાભ લઈને જવું છે ને, તો તપવાનું પણ છે અને જેવી રીતે તપવું જોઈએ તેવી રીતે તપવાનું છે. અને એ તો જ થશે જો આ વિદ્યાને ખૂબ સારી રીતે સમજીશું. આ ભારતની બહુ પુરાતન વિદ્યા છે. વારંવાર ભારતમાં જાગી છે. ભારતના લોકોનું અને પછી ભારત બહાર વિશ્વના લોકોનું વારંવાર કલ્યાણ કર્યું છે. પરંતુ વિદ્યા એટલી નાજુક છે, એટલી શુદ્ધ છે, એમાં સાંપ્રદાયિકતા ટકી નથી શકતી. અને કેટલોક સમય, કેટલીક સદીઓ વીત્યા પછી આ વિદ્યા કેટલાક એવા પાગલ લોકોના હાથમાં પડી જાય છે જેઓ એમાં સાંપ્રદાયિકતા જોડી દે છે, કોઈ દાર્શનિક માન્યતાનો ભાર જોડી દે છે, કોઈ કર્મકાંડ જોડી દે છે, અથવા વિધિમાં કંઈક બીજી નવી વાત જોડી દે છે. સંમિશ્રણ કર્યું કે આ વિદ્યા પોતાનું બળ ખોઈ બેસે છે. પછી એનાથી જે લાભ મળવો જોઈએ તે લાભ મળી શકતો નથી. જ્યારે લાભ નથી મળી શકતો ત્યારે લોકો તેનો અભ્યાસ કરવાનું છોડી દે છે અને ધીમે ધીમે વિદ્યા લુપ્ત થઈ જાય છે. આવું આ દેશમાં અનેક વાર થયું. 2600 વર્ષ પહેલાંના ભારતમાં પણ આ પુરાતન વિદ્યા સાવ લુપ્ત થઈ ગઈ હતી. એક મહાપુરુષે બહુ પરિશ્રમ દ્વારા, બહુ પુરુષાર્થ દ્વારા આ ખોવાયેલી વિદ્યાને શોધી કાઢી અને એનાથી પોતાનું કલ્યાણ સાધ્યું. સર્વજ્ઞતા પ્રાપ્ત કરી, બોધિ પ્રાપ્ત કરી, મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી, વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરી અને પછી કરુણ ચિત્તથી ખૂબ વહેંચી, જીવનભર વહેંચી અને પછી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આ વિદ્યા પોતાના શુદ્ધ રૂપમાં ભારતનું કલ્યાણ કરતી રહી. 4-5 સદી સુધી જ કલ્યાણ કરી શકી. પછી તેમાં સંમિશ્રણ થવા લાગ્યું અને ધીરે ધીરે વિલુપ્ત થતી ગઈ, વિકૃત થતી ગઈ, વિલુપ્ત થતી ગઈ. સૌભાગ્યથી જ્યાં અનેક પડોશી દેશમાં ગઈ ત્યાં એક પડોશી દેશે આ વિદ્યાને પોતાના શુદ્ધ રૂપમાં કાયમ રાખી, તેમાં સહેજ પણ સંમિશ્રણ થવા ન દીધું. જેવી ભારતમાંથી મળી હતી બસ તેવી જ તેને કાયમ રાખી. ગુરુ શિષ્ય પરંપરાથી પેઢી દર પેઢી ભલે બહુ થોડાક લોકો જ આનો અભ્યાસ કરતા રહ્યા, તે દેશના પણ સામાન્ય માણસો તેને ભૂલાવી ચૂક્યા હતા. થોડાક જ લોકોએ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેનો અભ્યાસ કરતા રહીને અનુભવોના સ્તરે તેને જીવિત રાખી તો આજે આપણને મૌલિક શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થઈ છે. તો ભારતની આટલી પ્રાચીન વિદ્યા હોવા છતાંય આજે ભારતના લોકોને લાગે છે કે આ નવી વિદ્યા છે. આપણે શું કરી રહ્યા છીએ? આવું કેમ કરી રહ્યા છીએ? ભિન્ન ભિન્ન પ્રકારની શંકાઓ જાગવી સ્વાભાવિક છે. આખરે ધર્મની ગંગા છે, સાંપ્રદાયિકતા વિહીન ધર્મની ગંગા છે. લોકો તરસ છીપાવવા આવે જ છે. દરેક સંપ્રદાયના લોકો આવે છે, દરેક માન્યતાવાળી વ્યક્તિ આવે છે, વિભિન્ન પ્રકારની પરંપરાઓમાં અટવાયેલા લોકો આવે છે, તરસ છીપાવવાને માટે આવે છે. આવવા જોઈએ, બધાને માટે છે, કોઈ એક સંપ્રદાયને માટે નહીં, કોઈ એક જાતિ વિશેષને માટે નહીં, કોઈ એક વર્ણ વિશેષને માટે નહીં, કોઈ એક ગોત્ર વિશેષને માટે નહીં, બધાની તરસ છીપાવનારી ધર્મગંગા છે. આવે તો છે, પરંતુ બધાનો પોતપોતાની માન્યતાઓનો લેપ. જીવનભર જે સંપ્રદાયમાં જન્મ્યા, જે પરિવારમાં જન્મ્યા, જે સંપ્રદાયમાં ઉછર્યા, ત્યાંની વાતો સાંભળતા સાંભળતા બુદ્ધિ પર જે લેપ લાગ્યા તે બધા લેપ લઈને આવે છે. અને અહીં આવતાની સાથે બધા લેપ ધોવાઈ જશે એવી આશા પણ ન કરી શકાય, એવો વિશ્વાસ પણ ન કરી શકાય. તો એને કારણે મનમાં શંકાઓ જાગે છે, હું આ શું કરવા લાગ્યો? અમારી પરંપરા તો એવું નથી માનતી, અમારી દાર્શનિક માન્યતા તો આ નથી માનતી, તે નથી માનતી, અને સાધનાના નામ પર, ધ્યાનના નામ પર કોણ જાણે કેટલા લેપ લાગેલા છે. કંઈક વાંચ્યું છે, કંઈક સાંભળ્યું છે કે ધ્યાન આ રીતે થાય છે, કંઈક થોડું ઘણું કરવું પણ છે, અને અહીં તો તેનાથી બિલકુલ વિપરીત કામ થાય છે. તો શંકા જાગવી સ્વાભાવિક છે. શું હું બરાબર કામ કરી રહ્યો છું, બરાબર કામ કરી રહી છું? તો આ સાંજના ધર્મ પ્રવચનો આ વિદ્યાના સ્પષ્ટીકરણ માટે બહુ આવશ્યક છે. બસ એટલા જ માટે એનો ઉપયોગ થવો જોઈએ કે શું કરી રહ્યા છીએ અને આમ જ શા માટે કરી રહ્યા છીએ, કોઈ અન્ય પ્રકારે શા માટે નથી કરતા. આ વાતને સારી રીતે સમજી લેવા માટે આ ધર્મ પ્રવચનોનો ઉપયોગ કરીશું. જેમ કે આજે જ કામ શરૂ કર્યું. શું કર્યું? આખો દિવસ પોતાના શ્વાસની આવન જાવન પ્રત્યે સજાગ રહેવાનું કામ કર્યું. શ્વાસ આવ્યો તો જાણી લીધો આવ્યો, ગયો તો જાણી લીધું ગયો. શ્વાસની કસરત નથી કરી, શ્વાસ પર કોઈ નિયંત્રણ નથી કર્યું. બિલકુલ શ્વાસની ખબર ન પડે તો બે ચાર શ્વાસ જરાક જોરથી લઈને જાણી લીધું અને ફરી સહજ સ્વાભાવિક શ્વાસ પર આવી ગયા. ધારો કે કોઈએ એવો અભ્યાસ કર્યો હોય કે શ્વાસને નિયંત્રણ કરીને જ ધ્યાન કરવામાં આવે તો તેના મનમાં ગૂંચવાડો થશે કે આવું કેમ, અહીં તો કોઈ નિયંત્રણ નથી. શ્વાસ લાંબો છે તો જાણી લીધું લાંબો છે, ટૂંકો છે તો જાણી લીધું ટૂંકો છે, અને એ પ્રકારની અનેક શંકાઓ મનમાં જાગવી સ્વાભાવિક છે. બીજી એક કઠણાઈ પણ આવે છે. આમ તો કોઈ પણ પ્રકારની સાધના પ્રારંભ કરીએ તો થોડીક પ્રારંભિક કઠણાઈઓ તો આવશે જ. ઘરબાર છોડીને આવ્યા, અહીંના વાતાવરણમાં, અહીંના દૈનિક કાર્યક્રમમાં, અહીં જે કરાવવામાં આવી રહ્યું છે તેમાં સામેલ થવાનું મન નહીં થાય. મન પોતાના એક સ્વભાવ સકંજામાં જકડાયેલું છે, એ રીતે શરીર પણ પોતાના એક સ્વભાવ સકંજામાં જકડાયેલું છે. હવે તેની દિનચર્યાની વિરુદ્ધ આપણે કોઈ પણ કામ કરવું શરૂ કરી દઈશું તો તે વિદ્રોહ કરશે, એને સારું નહીં લાગે. આ શું કરવા લાગ્યા એમ થશે. પહેલે દિવસે થાય જ છે, પરંતુ જે બાબતો અન્ય સાધનામાં નથી થતી તેવી કઠણાઈ પેદા કરનારી બાબતો આ સાધનામાં અધિક શરૂ થઈ ગઈ. પહેલે દિવસે અનેક લોકો આવીને ફરિયાદ કરે છે કે બેસતાની સાથે જ મારા તો પગ બહુ જોરથી દુખવા લાગ્યા, કોઈ કહે છે મારું માથું ફાટવા લાગ્યું, કોઈ કહે છે મારી કમર તૂટવા લાગી, કોઈ કહે છે જીવ ગભરાવા લાગ્યો, મન થાય છે અહીંથી ભાગી જાઉં, અને કાંઈ નહીં તો ઊંઘ જ આવવા લાગી, ખૂબ ઊંઘ આવે છે. આમ જુદા જુદા પ્રકારના વિઘ્નો આવે છે. તો સમજીએ આવું કેમ થયું? આ સાધના વિધિને કારણે થયું. કારણ કે શુદ્ધ શ્વાસને, સ્વાભાવિક શ્વાસને યથાભૂત જેવો છે તેવો જ જોવાનું કામ શરૂ કર્યું. આ કઠણાઈઓ સામે આવશે. જો તેની સાથે કોઈ શબ્દ જોડી દેત, કોઈ નામ જોડી દેત, તો આ કઠણાઈઓ ના આવત. આવત તો પણ બહુ થોડી આવત, જલ્દી નીકળી જાત. કોઈ કલ્પના જોડી દેત, કોઈ રૂપ, કોઈ આકૃતિ, એનું ધ્યાન કરો. શ્વાસની સાથે સાથે આ રૂપનું ધ્યાન કરો, આ આકૃતિનું ધ્યાન કરો, તો આ પણ કઠણાઈઓ ના આવત. આવત તો પણ જલ્દી નીકળી જાત. આ વાત હું મારા અનુભવથી જાણું છું. મેં સ્વયં આ રીતે કામ કર્યું છે અને અનેક સાધક પોતાના અનુભવ સંભળાવે છે, તેમના અનુભવો પરથી પણ એ વાતનો સ્વીકાર કરું છું કે આવું થાય છે. શ્વાસની જાણકારીની સાથોસાથ આપણે કોઈ શબ્દ જોડી દઈએ, વારંવાર એ શબ્દનું પણ મનોમન રટણ કરતા રહીએ, તો આજે જે કઠણાઈઓ આવી તે બિલકુલ ન આવત, અથવા બહુ ઓછી આવત. આની સાથે કોઈ કાલ્પનિક રંગ, રૂપ, આકૃતિ વારંવાર મનમાં લાવતા રહીએ, તેનું ધ્યાન કરતા રહીએ, તો પણ આમ જ થશે. અંતરાયો વિઘ્નો બહુ ઓછા આવશે. આ વાત પોતાના અનુભવથી પણ જાણું છું, બીજાઓના અનુભવને પણ સ્વીકારું છું. તેમ છતાં પણ કહું છું, શ્વાસને શુદ્ધ રાખજો, તેની સાથે કોઈ શબ્દ જોડી દેતા નહીં, કોઈ નામ નહીં, કોઈ મંત્ર નહીં, એની સાથે કોઈ રૂપ, કોઈ આકૃતિ કે કોઈ પણ પ્રકારની કલ્પનાનું ચિંતન કરવાનું શરૂ ન કરી દેશો તો પછી શા માટે કરાવીએ છીએ? કોઈ કારણ છે? બહુ મોટું કારણ છે. એક વાત તો એ સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સાધના શા માટે કરી રહ્યા છીએ, તેનું અંતિમ લક્ષ્ય શું છે. જો સાધનાનું અંતિમ લક્ષ્ય એ હોય કે મારે કોઈ પણ રીતે મારા મનને એકાગ્ર કરવું છે, મારા મનને નિર્વિચાર કરવું છે, નિર્વિકલ્પ કરવું છે, એ મારી સાધનાનું અંતિમ લક્ષ્ય છે, તો આ શ્વાસની જાણકારીની સાથોસાથ કોઈને કોઈ શબ્દ, કોઈને કોઈ નામ, કોઈને કોઈ મંત્ર જોડી દેવો જોઈએ, કોઈને કોઈ રૂપ, કોઈને કોઈ આકૃતિ, કોઈને કોઈ કલ્પના જોડી જ દેવી જોઈએ. કામ સહેલું થઈ જશે, બહુ જલ્દી તે લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. પરંતુ આ માર્ગ પર ચાલનારા લોકોએ બરાબર સમજી લેવું જોઈએ કે ચિત્તને એકાગ્ર કરી દેવું, નિર્વિચાર કરી દેવું, નિર્વિકલ્પ કરી દેવું, એ આપણું અંતિમ લક્ષ્ય નથી. અંતિમ લક્ષ્ય છે ચિત્તને વિકાર વિમુક્ત કરી દેવું. ચિત્તને નિર્વિકાર કરવાને માટે ચિત્તની એકાગ્રતા સહાયક થાય છે, એ સારી વાત છે. તો આપણા માટે એકાગ્રતા એક સાધન માત્ર છે, સાધ્ય નહીં. સાધ્ય તો ચિત્તની નિર્મલતા છે, નિર્વિકારતા છે. ચિત્તને એકાગ્ર કરી શકાય છે, કોઈ વિકારનો સહારો લઈને પણ ચિત્તને એકાગ્ર કરી શકાય છે, રાગનું આલંબન લઈને ચિત્તને એકાગ્ર કરી શકાય છે, દ્વેષનું આલંબન લઈને ચિત્તને એકાગ્ર કરી શકાય છે, મોહનું, મૂળતાનું, અજ્ઞાનનું આલંબન લઈને ચિત્તને એકાગ્ર કરી શકાય છે, તે આપણા કામનું નથી. ચિત્તને નિર્મલ કરવું છે. આપણા જીવનની સૌથી મોટી કઠણાઈ એ છે કે માનસ એવા સ્વભાવ સકંજામાં જકડાઈ ગયું, બંધાઈ ગયું કે જ્યારે જુઓ ત્યારે વિકાર પેદા કરે છે, વ્યાકુળ થાય છે, વિકાર પેદા કરે છે, વ્યાકુળ થાય છે. કોઈ ઈચ્છતું નથી વ્યાકુળ થવાનું, બધા ઈચ્છે છે વ્યાકુળતાથી મુક્તિ મળે, દુઃખથી મુક્તિ મળે, ઈચ્છે છે કે દુઃખથી મુક્તિ મળે, પણ કરે છે એવું કે જેથી દુઃખ વધતું જ જાય છે, વ્યાકુળતા વધતી જ જાય છે, વધતી જ જાય છે. કારણ કે વિકાર ઉપર વિકાર જગાડતા જાય છે. પ્રત્યેક વિકાર જે મનમાં જાગશે તે આપણને વ્યાકુળ બનાવનારો જ હશે. ભલે ક્રોધ જાગે, દ્વેષ જાગે, કે ઈર્ષા જાગે, કે ભય જાગે, કે વાસના જાગે, કે અહંકાર જાગે, કોઈ પણ પ્રકારનો વિકાર ચિત્ત પર જાગી જાય, આપણા ચિત્તની શાંતિ નષ્ટ થઈ જશે, આપણે વ્યાકુળ થઈ જઈશું. આ કુદરતનો અફર નિયમ છે. જ્યારે જ્યારે જે જે વિકાર દૂર થશે તેટલી તેટલી શાંતિ આવી. બધા વિકાર દૂર થઈ ગયા તો પૂરી શાંતિ આવી ગઈ. ખરા અર્થમાં આપણે ભીતર સુખ શાંતિનો અનુભવ કરી લીધો. વિકાર પણ કાયમ રહે અને આપણે મુક્ત અવસ્થા સુધી પહોંચી જઈએ, કોઈકની આપણા ઉપર કૃપા થઈ જશે, અનુકંપા થઈ જશે, દયા થઈ જશે, તો ભાઈ આ વાત ઘણા દિવસો સુધી હું પણ માનતો રહ્યો, કોઈકની કૃપા થઈ જાય, કોઈકની કૃપા થઈ જાય, પણ કોઈની કૃપા થતી તો નથી ને. કૃપા કરનારા પાસે કૃપાની શું ખોટ? શા માટે સંસારના બધા લોકો વિકારગ્રસ્ત છે? શા માટે સંસારના બધા લોકો વ્યાકુળ છે? કૃપા કરનારો કૃપા કરીને આ બધાને વિકારમુક્ત શા માટે નથી કરી દેતો? શા માટે બધા જ લોકો પોતાના દુઃખોથી છુટકારો નથી પામતા? નથી જ પામતા ને. તો સ્પષ્ટ છે કે દરેક વ્યક્તિએ પોતાના વિકારોથી મુક્તિ સ્વયં પોતાના પ્રયત્નોથી કરવી પડશે અને તેના માટે અંતર્મુખી થવું પડશે. વિકાર આપણી ભીતર જાગે છે, બહાર નહીં. ઘટના બહાર ઘટે છે, ઘટના બહાર ઘટી અને આપણે ભીતર વિકાર જગાડ્યો. તો વિકાર ક્યાં જાગે છે એ અવસ્થાને આપણે જાતે નહીં જાણી લઈએ તો આ વિકાર જગાડવાનો સ્વભાવ બદલીશું શી રીતે? અને વિકારોનો સ્વભાવ તો કેવો ઊંડો છે, બહુ મહેનત કરવી પડે છે. આપણા વર્તનની શૈલીને, અંતર્મનના વર્તનની શૈલીને, સ્વભાવને બદલવો સહેલો નથી હોતો. આ કામ આપણી ભીતર કરવું પડે છે. બહારના કોઈ કર્મકાંડ આપણા મનના વિકારોને ઊંડાણથી કાઢી નાખે એ અસંભવ વાત છે. વિકારોને ઊંડાણથી કાઢી નાખે તે અસંભવ વાતને દરેક વ્યક્તિએ જાતે પોતાની મહેનતથી, પોતાના પરિશ્રમથી, પોતાના પરાક્રમથી પોતાની ભીતર વિકારોના મૂળિયા કાઢવાના હોય છે. અને આ આખો રસ્તો એ કામને માટે છે. સચ્ચાઈ શું છે, ભીતરની સચ્ચાઈ શું છે તે જાણવાનું કામ કરવાનું છે. આપણને કંઈ ખબર નથી, કંઈ જાણતા નથી, માનીએ છીએ જરૂર. અમારી પરંપરાની આ માન્યતા છે, એટલા માટે અમે પણ આ માની રહ્યા છીએ. અમારા શાસ્ત્ર આમ કહે છે એટલા માટે અમે પણ માનતા આવ્યા છીએ. ભગવાન બુદ્ધે આમ કહ્યું, ભગવાન મહાવીરે આમ કહ્યું, કે કૃષ્ણએ એવું કહ્યું, કે ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું, કે મહમ્મદે એવું કહ્યું, એટલા માટે માનતા આવી રહ્યા છીએ. બહુ થાય તો અમારી બુદ્ધિએ આમ કહ્યું. આ વાત તર્કસંગત લાગે છે, યુક્તિસંગત લાગે છે, એટલે માની રહ્યા છીએ. અથવા તો અતિશ્રદ્ધાને લઈને માની રહ્યા છીએ, અથવા બુદ્ધિથી તર્ક વિતર્ક કરીને માની રહ્યા છીએ, જાણતા નથી. તેથી જાણવા અને માનવામાં જમીન આસમાનનો અંતર છે. માનવાથી આપણા વિકારોનો સ્વભાવ, આપણા વિકાર બનાવવાનો સ્વભાવ બદલાતો નથી. ઉપર ઉપરના સ્તર પર જરાક જેટલો ભલે બદલાઈ જાય, ઊંડાણ સુધી તેના જે મૂળિયા છે તે નીકળતા નથી. જાણવા લાગીએ, અનુભવ થવા લાગે ત્યારે જોશું કે આપણે પોતાના વિકારોને કેવી રીતે બહાર કાઢવા લાગ્યા છીએ. આપણે આ જ કામ કરવાનું છે. પોતાના વિશેની શી સચ્ચાઈ છે તેને અનુભૂતિઓથી જાણવાનું છે. જો આપણે આ શ્વાસ તેની સાથે કોઈ શબ્દ જોડી દઈએ તો બે મોટી કઠણાઈઓ આવે છે. એક તો એ કે કયો શબ્દ જોડીશું. મોટે ભાગે એમ જ થાય છે કે જે વ્યક્તિ જે સંપ્રદાયની છે તે સંપ્રદાયમાં જેમના પ્રત્યે શ્રદ્ધાભાવ છે, કોઈ દેવી છે, કોઈ દેવતા છે, કોઈ ઈશ્વર છે, કોઈ બ્રહ્મ, કોઈ અલ્લામિયા છે, કોઈ સંત છે, કોઈ મહાત્મા છે, કોઈ ગુરુ છે, બસ તેનું જ નામ લઈશું, તેના જ નામનું વારંવાર રટણ કરીશું જેના પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે. તો એક સંપ્રદાયનું શ્રદ્ધાભાજન બીજા સંપ્રદાયનું શ્રદ્ધાભાજન થઈ શકે નહીં. બીજા સંપ્રદાયવાળા કહેશે આ નામનું રટણ અમે શા માટે કરીએ, અમે તો અમારા સંપ્રદાયમાં જેમના પ્રત્યે શ્રદ્ધા છે તેમનું નામ રટીશું. તો વાત સાર્વજનિક ન થઈ. જે નામ આપશું તેનો બધા ઉપયોગ નહીં કરી શકે. અને ધર્મ તો હંમેશા સાર્વજનિક હોય છે, ધર્મ સાંપ્રદાયિક નથી હોતો. જ્યાં સંપ્રદાય સાથે જોડાયો કે સમજો ધર્મ ધર્મ ન રહ્યો, પાછી તેની શુદ્ધતા નષ્ટ થઈ. ધર્મ અને સંપ્રદાય બંને બિલકુલ અલગ અલગ હોય છે. એ તો આપણા દેશનું દુર્ભાગ્ય થઈ ગયું કે પાછલા 2000 વર્ષોના અંધારામાં આપણે સંપ્રદાય અને ધર્મ બંનેને પર્યાયવાચી શબ્દ બનાવી દીધા. ધર્મ કહીએ તો એનો અર્થ સંપ્રદાય થવા લાગ્યો અને સંપ્રદાયને ધર્મ માનવા લાગ્યા. આ 10 દિવસોમાં વારંવાર ધર્મ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ક્યાંય ભૂલથી પણ એમ ના સમજી બેસતા કે હિન્દુ ધર્મની વાત થઈ રહી છે, કે બૌદ્ધ ધર્મની, કે જૈન ધર્મની, કે ઈસાઈ ધર્મની, કે શીખ ધર્મની, કે પારસી ધર્મની વાત થઈ રહી છે. બિલકુલ નહીં, વાત ધર્મની છે. દસેય દિવસે સમજશો કે ધર્મ પોતાનું એક અસ્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, અને તે અસ્તિત્વ જ ધર્મનું સાચું અસ્તિત્વ છે. જેવો તેની સાથે આ શબ્દ જોડાઈ જાય છે, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ઈસાઈ ધર્મ, તેવો જ તે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. સંપ્રદાય પ્રમુખ બની જાય છે, ધર્મ ગૌણ બની જાય છે. હિન્દુ પ્રમુખ થઈ જશે, ધર્મ ગૌણ થઈ જશે. બૌદ્ધ પ્રમુખ થઈ જશે, ધર્મ ગૌણ થઈ જશે. એ જ રીતે જૈન પ્રમુખ થઈ જશે, શીખ પ્રમુખ થઈ જશે, ઈસાઈ પ્રમુખ થઈ જશે, ધર્મ ગૌણ થઈ જશે. ધર્મની પ્રમુખતા જ આપણને ધર્મવાન બનાવશે. તો એ વાત બહુ સારી રીતે સમજો. ભારતની પુરાણી ભાષામાં, ભારતની પુરાણી જનતામાં ધર્મ શબ્દને કેવી રીતે સમજવામાં આવતો હતો? ધર્મ શબ્દ કહેતા હતા સત્યને, ઋતુને, પ્રકૃતિના નિયમોને, નિસર્ગના નિયમોને, કુદરતના કાનૂનને, સ્વભાવને, આને ધર્મ કહેતા હતા. જેવી રીતે આગનો ધર્મ બળવું અને બાળવું, તો આગનો સ્વભાવ બળવું અને બાળવું, એમાં હિન્દુપણાની કે બૌદ્ધપણાની કે જૈનપણાની કોઈ વાત નથી. આગનો ધર્મ બળવું અને બાળવું એ તેનો સ્વભાવ છે. એ સ્વભાવ ન હોય, એ ધર્મ ન હોય તો આગ આગ નથી. એ જ રીતે કહી શકાય બરફનો ધર્મ શીતલ હોવું અને શીતલ કરવું, અને જો તે શીતળ ન થાય, શીતળ ન કરે તો બરફ બરફ નથી. આ ગુણ ધર્મ સ્વભાવ હોય તો બરફ છે. એ જ રીતે વિકારોનો પોતાનો એક ગુણ ધર્મ સ્વભાવ હોય છે, અને તે ગુણ ધર્મ સ્વભાવ એ જ છે કે પોતે પણ વ્યાકુળ થાય છે અને બીજાઓને પણ વ્યાકુળ બનાવે છે. જેવી રીતે અગ્નિ પોતે પણ બળે છે, બીજાઓને પણ બાળે છે, ઠીક એ રીતે ક્રોધ જાગી જાય તો જે કોઈના મનમાં ક્રોધ જાગી જાય તેને વ્યાકુળ બનાવી જ દે છે. તે પોતાને હિન્દુ કહેતો ફરે, બૌદ્ધ કહેતો ફરે, ઈસાઈ કહેતો ફરે, જૈન કહેતો ફરે, શીખ કહેતો ફરે, ભારતીય કહેતો ફરે, બર્મી કહેતો ફરે, કોઈ ફરક પડવાનો નથી. ક્રોધ જાગે છે તો પ્રકૃતિનો નિયમ છે, જે વ્યક્તિમાં ક્રોધ જાગે છે તેને બાળશે, અને તે વ્યક્તિને જ નહીં તેની આસપાસના પૂરા વાતાવરણને બાળશે, બધાને સંતાપિત કરી દેશે. જે તેના સંપર્કમાં આવશે તે વ્યાકુળ થઈ જશે. આ કુદરતનો નિયમ છે. ક્રોધ જાગ્યો કે બીજો કોઈ પણ વિકાર જાગે તો આપણે તેનું કોઈ લેબલ લગાવી શકતા નથી, તેનું નામાંકન કરી શકતા નથી કે આ હિન્દુ ક્રોધ છે, આ મુસ્લિમ ક્રોધ છે, આ ઈસાઈ ક્રોધ છે કે જૈન ક્રોધ છે. અરે ક્રોધ ક્રોધ છે, આ એક સાર્વજનિક રોગ છે. કોઈ એક સંપ્રદાય વિશેષનો, કોઈ એક વર્ણ વિશેષનો, કોઈ એક જાતિ વિશેષનો રોગ નથી, બધાનો રોગ છે. જે જે વ્યક્તિ પોતાની અંદર વિકાર જગાડે છે વ્યાકુળ થઈ જ જશે. જે વ્યાકુળતા આવી, ક્રોધ જગાડવાથી જે વ્યાકુળતા આવી, તેને પણ કેવી રીતે લેબલ લગાવીશું કે હિન્દુ વ્યાકુળતા છે, કે મુસ્લિમ વ્યાકુળતા છે, કે જૈન વ્યાકુળતા છે, કે બૌદ્ધ વ્યાકુળતા છે. વ્યાકુળતા વ્યાકુળતા છે, રોગ છે ને, વ્યાકુળ બનાવી જ દેશે. અને આ રોગ નીકળી જાય, વિકાર નીકળી ગયા, વ્યાકુળતા દૂર થઈ ગઈ અને ભીતર ખૂબ સુખ શાંતિ આવી, તો કયું લેબલ લગાવશો ભાઈ? હાલ જે સુખ શાંતિ આવી તે તો બૌદ્ધ આવી, અને પછી આવી તે હિન્દુ આવી, કે જૈન આવી, કે ઈસાઈ આવી, કયું લેબલ લગાવશો? સાર્વજનિક વાત છે. ધર્મને ભારતમાં આ રૂપે જોવામાં આવતો હતો. આ કાનૂન છે, પ્રકૃતિનો નિયમ છે, તે નિયમ અનુસાર પોતાનું જીવન ઢાળવાનું શરૂ કરી દેશે. પ્રકૃતિ નથી ઈચ્છતી કે હું મારી ભીતર વિકાર જગાવું. કુદરતના નિયમો નથી ઈચ્છતા, ધર્મ નથી ઈચ્છતો કે આપણે આપણી ભીતર વિકાર જગાડીએ. કેમ કે સ્પષ્ટ છે, વિકાર જગાડતા જ આપણને દંડ મળવા લાગે છે. પ્રકૃતિ આપણને દંડ આપવા લાગે છે. પ્રકૃતિ ઈચ્છે છે કે આપણે આપણા ચિત્તને વિકાર વિહીન રાખીએ, કારણ કે વિકારોથી વિહીન થતાં જ પ્રકૃતિ આપણને પુરસ્કાર આપવાનું શરૂ કરી દે છે, બહુ સુખ શાંતિ આપે છે. બધાને માટે એક સરખી વાત છે. હિન્દુ હોય તો, બૌદ્ધ હોય તો, જૈન હોય તો, શીખ હોય તો, ઈસાઈ હોય તો, કોઈ ફરક પડ્યો નહીં ને. તો રોગ આપણો સાર્વજનિક છે, તેનો ઈલાજ ક્યારેય સાંપ્રદાયિક ન હોઈ શકે. સાર્વજનિક રોગનો ઈલાજ સાર્વજનિક જ હશે. તો જેવી આપણે શ્વાસની સાથે કોઈ સાંપ્રદાયિક વાત જોડી દીધી તો ઈલાજ યોગ્ય ઈલાજ ન થયો. કોઈ નામ જોડી દીધું, કોઈ રૂપ કે આકૃતિ જોડી દીધી તો કોની આકૃતિ જોડીશું? કોઈ દેવીની, દેવતાની, ઈશ્વરની, બ્રહ્મની, સંતની, મહાપુરુષની કે જેમના તરફ બહુ શ્રદ્ધા છે તેની જ જોડીશું ને? તો દરેક સંપ્રદાયના અલગ અલગ શ્રદ્ધાભાજન છે, તો સાર્વજનિક વાત ક્યાં થઈ? આ તો ઉપર છેલ્લું કારણ છે, પ્રમુખ કારણ નથી. પ્રમુખ કારણ તો બીજું જ છે. શુદ્ધ શ્વાસનું કામ શા માટે કરીશું? કોઈ શબ્દ જોડ્યો અને જોઈશું કે ધીરે ધીરે શ્વાસની જાણકારી તો છૂટી ગઈ, તે શબ્દનું વારંવાર મનમાં રટણ કરતાં 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 મન એકાગ્ર થઈ ગયું. મન તો એકાગ્ર થઈ ગયું, પરંતુ આપણે આપણી ભીતર એ ઊંડાણ સુધી જવાનું હતું જ્યાં વિકારોની ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિના કારણોને સમજવાના હતા, અનુભૂતિથી સમજવાના હતા, અને તેનું નિવારણ કરવાનું હતું. તે કામ રોકાઈ ગયું, ચિત્ત તો એકાગ્ર થઈ ગયું. એ જ રીતે કોઈ આકૃતિનું ધ્યાન સાથે જોડી દઈશું તો શ્વાસને જાણવાનું ધીરે ધીરે છૂટી જશે, તે આકૃતિ પ્રમુખ થઈ જશે અને મન એકદમ તેમાં ડૂબી જશે, સમાહિત એક રસ થઈ જશે, ચિત્ત એકાગ્ર થઈ જશે. આપણે જે કામ કરવાનું હતું, આપણા પોતાના વિશે સચ્ચાઈને જાણી આપણી અંદર વિકાર ક્યાં જાગ્યો, ક્યારે જાગ્યો, કેવી રીતે જાગ્યો, કેમ જાગ્યો, તેને કેવી રીતે દૂર કરી શકાય, એ બધી વાત તો છૂટી ગઈ. એ છૂટી ગઈ તો મુક્તિનો માર્ગ છૂટી ગયો. એટલા માટે કોઈ શબ્દ, કોઈ નામ, કોઈ મંત્ર જોડવા દેતા નથી, કોઈ રૂપ, કોઈ આકૃતિ જોડવા દેતા નથી. આ સંપ્રદાયોને ન જોડો, અમારા સંપ્રદાયને જોડો, એવું કહેનારી વ્યક્તિ તો ગૂંચવી દેનારી વ્યક્તિ છે. તે સંપ્રદાયિક વાડાવાળી વ્યક્તિ બાંધવા માગે છે, બીજા વાડામાંથી કાઢીને પોતાના વાડામાં બંધ કરવા ઈચ્છે છે. કોઈ નામ નહીં, કોઈ પણ સંપ્રદાયનું નામ નહીં, રૂપ નહીં, આકૃતિ નહીં, બસ શુદ્ધ શ્વાસના સહારે. હવે સમજીએ શુદ્ધ શ્વાસના સહારે શું મળશે. શુદ્ધ શ્વાસના સહારે ચાલતા ચાલતા પોતાની અંદર પોતાની વિશેની જે સચ્ચાઈ છે તે ઉજાગર થવી શરૂ થઈ જશે, અનુભૂતિના સ્તર પર ઉજાગર થવી શરૂ થઈ જશે. આપણા વિશેની જે સચ્ચાઈ છે બુદ્ધિના સ્તરે, આ આખો શરીર સ્કંદ તો કહે છે કે આ શરીર હું નથી, મારું નથી, મારો આત્મા નથી, શરીર ભિન્ન, આત્મા ભિન્ન. કારણ કે બચપણથી જ સાંભળતા આવ્યા, તે લેપ લાગ્યા છે. ભીતર જઈને જોશો તો ખબર પડશે કે સચ્ચાઈ એ છે કે વ્યવહાર જગતમાં આ શરીર જ હું થઈ ગયું, શરીર મારું થઈ ગયું. આ શરીર સ્કંદ, એના પ્રત્યે એવું તાદાત્મ્ય સ્થાપિત કરી દીધું, હું મારો, હું મારો, અને એટલી આસક્તિ પેદા કરી લીધી કે એ આસક્તિના કારણે તણાવ પર તણાવ પેદા કરે છે, વિકાર જગાડે છે, વ્યાકુળ થાય છે. તેવી જ રીતે આ ચિત્ત સ્કંદ ઉપર ઉપરથી બુદ્ધિના સ્તરે તો કહે છે કે આ શરીર હું નથી, મારું નથી, આ ચિત્ત, આ મન હું નથી, એ મારું નથી, મારો આત્મા નથી. અરે એ તો નશ્વર છે, ભંગુર છે. જેવી રીતે શરીર નશ્વર છે, ભંગુર છે, તેમ એ પણ નશ્વર છે, ભંગુર છે. એ તો ઉપર ઉપરથી માનવાની વાત થઈને, જ્યારે ભીતર જઈને જાણવા લાગશે તો ખબર પડશે કે વ્યવહાર માટે સચ્ચાઈ એ છે કે આ મન જ, આ ચિત્ત જ હું થઈ ગયું, મારું થઈ ગયું. તેના પ્રતિ કેટલું ઊંડું તાદાત્મ્ય સ્થાપિત થઈ ગયું, કેટલી ઊંડી આસક્તિ પેદા થઈ ગઈ, અને આ આસક્તિના કારણે કેટલો તણાવ જગાડવા લાગ્યા, કેવી વ્યાકુળતા જગાડવા લાગ્યા, કેવી ગાંઠો બાંધવા લાગ્યા. આ સચ્ચાઈઓ છે આપણી ભીતર. શરીરના વિષયમાં બધી સચ્ચાઈઓ જાણી લઈએ, ચિત્તના વિષયની બધી સચ્ચાઈઓ જાણી લઈએ, તો પોતાના અસ્તિત્વના વિષયમાં જાણી લઈશું. આને પુરાણી ભાષામાં કહ્યું આત્મદર્શન, એટલે કે સ્વદર્શન. જેને હું 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 કહી રહ્યા છીએ તેને અનુભૂતિથી જાણો, તે આત્મદર્શન, તે સ્વદર્શન. એને જ કહ્યું સત્ય દર્શન. સત્ય, અનુભૂતિ કર્યા વગરની વાતોને સત્ય માની લેવી, તેને ભારતમાં સત્ય કહેવાતું નહોતું. અનુભૂતિથી જે સચ્ચાઈને જાણી, મારા માટે તે જ સત્ય છે. કોઈ બીજાને અનુભવ થયો તે તેના માટે સત્ય છે, મારા માટે સત્ય નથી. હું તો તેની કેવળ કલ્પના કરીશ. મને મારી પોતાની અનુભૂતિ પર શું માલુમ થઈ રહ્યું છે? તો અંતર્મુખી એટલા માટે થઈ રહ્યા છીએ કે સત્યનું દર્શન કરીશું, આત્મદર્શન કરીશું, સ્વદર્શન કરીશું. પોતાના વિશે શી સચ્ચાઈ છે? કોને હું કહી રહ્યો છું, મારું કરી રહ્યો છું, તેને અનુભવથી જાણીશું. આ પ્રવચનોથી નહીં, પુસ્તકોથી નહીં, ચર્ચા વિચારણાથી નહીં, વાદ વિવાદથી નહીં, અનુભવથી જાણીશું. શરીર છે, ચિત્ત છે, અંતર્મુખી થઈશું તો જોઈશું કેવી રીતે એકબીજા સાથે ઓતપ્રોત છે. તેને અલગ કરી શકાતું નથી. કેટલી હદે એકબીજાને પ્રભાવિત કરી રહ્યા છે, કેટલા એકબીજાથી પ્રભાવિત થઈ રહ્યા છે, કેવા એકબીજા સાથે પ્રતિક્રિયા કરી રહ્યા છે, અને આ પ્રતિક્રિયાઓની ભીતર જ ધારાઓ ચાલે છે, આંતરધારાઓ ચાલે છે, ક્રોસ કરન્ટ્સ કેટલા ચાલી રહ્યા છે, અને તેને કારણે કેવા વિકાર જાગી રહ્યા છે. વિકાર પર વિકાર જાગી રહ્યા છે અને આપણે વ્યાકુળ થતા જઈ રહ્યા છીએ. આ બધી વાતો પ્રવચનોથી નથી સમજમાં આવતી. આ બધી વાતો તો આ શ્વાસના સહારે 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 આગળ વધશો તો ખૂબ સમજાવા લાગશે અને અનુભવથી સમજાવા લાગશે. પછી આ બંનેની પરે શું છે, શરીરને પૂરી રીતે જાણી લેશો. શરીરનું બધું ક્ષેત્ર, સ્થૂળમાં સ્થૂળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ, શરીરની બધી સચ્ચાઈઓ જાણી લીધી. એ જ રીતે ચિત્તની, ચિત્તવૃત્તિઓની, સ્થૂળમાં સ્થૂળ અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ બધી સચ્ચાઈઓ જ્યારે જાણી લેશો ત્યારે તેની પરેનું સત્ય પ્રગટ થશે. આ શરીર, ચિત્ત અને ચિત્તવૃત્તિઓનું આખું ક્ષેત્ર પોતાના અનુભવથી જોશો. વાંચેલી વંચાયેલી વાત નહીં, સાંભળેલી સંભળાયેલી વાત નહીં, પોતાના અનુભવથી જોશો કે આ કેટલું અનિત્ય છે, કેટલું નશ્વર છે, કેટલું ભંગુર છે. પ્રતિક્ષણ બદલાતું રહે છે, બદલાતું રહે છે, એ પોતાના અનુભવથી જોશો. આ બધાનું સંશોધન પૂરું કરી લેશો, રિસર્ચ પૂરી કરી લેશો તો પૂરેપૂરા શરીર ક્ષેત્રની અને એની પરેની સચ્ચાઈ પ્રગટ થશે. પરમ સત્ય જે શરીર અને ચિત્તની પરે છે એમાં કોઈ પરિવર્તન થતું નથી, એમાં કોઈ ઉત્પાદ થતો નથી, કોઈ વ્યય થતો નથી. સાંભળવામાં તો આવ્યું છે કે તે પરમ સત્ય છે, તે અમૃત છે, અમર છે, અજર છે. સાંભળવામાં આવ્યું છે ને, અનુભવ તો કર્યો નથી ને, તેનો સાક્ષાત્કાર કર્યો નથી ને. તે સાક્ષાત્કાર થાય નહીં તો આપણા શા કામનું? કેવળ માની લઈશું તો આપણા શા કામનું? તેનો અનુભવ થઈ જશે તો જીવન બદલાઈ જશે, જીવનની આખી ધારા જ બદલાઈ જશે, બંધન તૂટી જશે, વિકારોથી છુટકારો થઈ જશે, દુઃખોથી છુટકારો થઈ જશે. અરે એક જન્મના જ નહીં, અનેક જન્મોના દુઃખોથી છુટકારો થઈ જશે, ભવભ્રમણથી છુટકારો થઈ જશે. ભવભ્રમણના છુટકારાની વાત એક બાજુએ રાખીએ તો પણ આ જીવનમાં આપણે જે વિકારોના કારણે વ્યાકુળ રહીએ છીએ તેનાથી છુટકારો તો સ્પષ્ટ માલમ પડવો શરૂ થવા લાગશે. એટલા માટે પોતાની ભીતર કામ કરવાનું છે. અમારી આ માન્યતા, અમારી તે માન્યતા, માન્યતાઓના સહારે સહારે કલ્પના કરવી શરૂ કરી દેશો તો કંઈ હાથ નહીં લાગે. માન્યતા સાચી પણ હશે, અનુભવ પર નથી ઉતરીને ભાઈ. આપણે આ 10 દિવસો સુધી અહીં રહેતા પોતાના વિશેની જે સચ્ચાઈ છે તેને અનુભૂતિઓ પર ઉતારવાની છે. એટલા માટે આપણે શ્વાસનો સહારો લઈ રહ્યા છીએ. તો શરીર વિશેની સચ્ચાઈ છે, શું જાણીએ છીએ આપણે શરીર વિશે? શરીરશાસ્ત્ર ભણ્યા હશો તે અલગ વાત, એનેટોમી ભણ્યા હશો તો માનવાની વાત થઈ, બુદ્ધિવિલાસની વાત થઈ. અનુભવથી શું જાણીએ છીએ? આ તો બાર બહારના અંગોનો અનુભવ છે. આંખ, હાથ, પગ વિશે ખૂબ જાણીએ છીએ કે તે કેવી રીતે કામ કરે છે. પગને કહે કે ઊભો થા તો ઊભો થાય, ચાલ તો ચાલે, બેસ તો બેસે. આંખને કહ્યું ખુલ તો ખુલે, બંધ થા તો બંધ થાય. આ બધા અંગો મારી આજ્ઞાને અનુસરીને કામ કરે છે, મારા હુકમના ગુલામ છે. પરંતુ શરીરની ભીતર કેટલા બધા અંગો છે? હૃદય છે, ફેફસા છે અને કોણ જાણે કેટલાય અંગો છે, તેઓ તો મારો હુકમ નથી માનતા, મારી ઈચ્છાઓ પ્રમાણે નથી ચાલતા, તેઓ તો સહજ રીતે પોતાનું કામ કરે જ જાય છે. હું કહું થોભી જાઓ તો થોભતા નથી, હું કહું જોરથી ચાલો તો જોરથી ચાલતા નથી, હું કહું ધીમા થઈ જાઓ તો ધીમા થતા નથી. તેના પર મારી કોઈ હકુમત નથી, કોઈ અધિકાર નથી, મારું કોઈ આધિપત્ય નથી. તેમના વિશે હું શું જાણું છું? કંઈ નહીં, અનુભવના સ્તર પર કંઈ નહીં. અરે, શરીરની ભીતરના મોટા મોટા અંગોની શી વાત કરીએ? આ આખે આખું શરીર એવા એવા નાના નાના જીવકોષોથી બનેલું છે, અને તેનાથી પણ નાના નાના પરમાણુ કણોથી બનેલું છે, જેમાં પ્રત્યેક પરમાણુ કણમાં પ્રતિક્ષણ કંઈ ને કંઈ ખટપટ થઈ રહી છે, કોઈ ને કોઈ હરકત થઈ રહી છે. તરંગ જ તરંગ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. શું જાણો છો તેના વિશે? સાયન્સ, વિજ્ઞાનના પુસ્તકો વાંચી લીધા હશે અને તેને લઈને માની રહ્યા છો. જાણું શું? કંઈ નથી જાણ્યું ને. આ શ્વાસના સહારે ચાલતા 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 પોતાના શરીર વિશે પૂરી જાણકારી થઈ જશે. કોઈ શબ્દ નહીં જોડો, કોઈ રૂપ આકૃતિ નહીં જોડો, શુદ્ધ શ્વાસના સહારે સહારે ચાલીશું, પૂરી જાણકારી થઈ જશે. આરંભ થશે સ્થૂળ સ્થૂળ સચ્ચાઈઓની સાથે. અનેક લોકો જે શિબિરમાં આવ્યા છે તેમાંથી એવા પણ હશે જેઓ એક જ શિબિરમાં એ અવસ્થા પર પહોંચી જશે જ્યાં બધું ઘનત્વ ઓગળી જશે. શરીર જે આટલું નક્કર જણાય છે, બધી નક્કરતા દૂર થઈ જશે. ફક્ત તરંગો જ તરંગો, તરંગો જ તરંગો. અને એક અવસ્થા આગળ જતા આવશે કે એક એક પરમાણુ અલગ, એક એક પરમાણુ અલગ, અને એમાં પરોવાયેલું ચિત્ત પણ કેવું અલગ. આ બધું સમજમાં આવશે. પ્રવચનોમાં આ વાતનું મહત્વ નથી, અનુભૂતિનું મહત્વ. જેમ જેમ અનુભૂતિ થશે, કોઈને એક દસ દિવસમાં નહીં આવે તો બે દસ દિવસમાં, ચાર દસ દિવસમાં સમજમાં આવશે. પણ આ રસ્તે ચાલતા 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 પોતાના શરીર વિશેની પૂરેપૂરી જાણકારી થઈ જશે. શરીરની બાબતમાં બધી જાણકારી મેળવવા માટે કોઈ એક માધ્યમ જોઈએ. ચિત્ત અંગે પણ બધી જાણકારી મેળવવા માટે કોઈ એવું માધ્યમ જોઈએ, કોઈ સાધન જોઈએ જેના સહારે સહારે એના વિશે જાણી શકીએ. તો આ જે શ્વાસનું માધ્યમ આપણને મળ્યું તે આપણને જ્ઞાત અવસ્થાઓથી શરીર અને ચિત્ત સંબંધી અજ્ઞાત અવસ્થાઓ તરફ આપોઆપ લઈ જશે. અને શરીર અને ચિત્તની પરેની જે અવસ્થા છે તે તો આપણા માટે બિલકુલ અજ્ઞાત, ત્યાં સુધી પણ લઈ જશે, તેનો પણ સાક્ષાત્કાર કરાવી દેશે. એક ઉદાહરણથી સમજીએ. કોઈ વ્યક્તિ નદીના આ તટ પર રહેનારો આ તટની સચ્ચાઈ ખૂબ જાણે છે, કારણ કે તે આ તટ પર રહે છે, તેને અનુભવ છે. કોઈ નદી પાર કરીને પેલા તટ પર ચાલ્યું જાય અને આવીને કહે, અરે એ તટની તો વાત જ છે, એવો મનોરમ્ય છે, એવો સોહામણો છે, તો આ માણસના મનમાં થાય કે અરે હું પણ તેનું દર્શન કરું, હું પણ તેની મનોહરતાનું સુખ ભોગવીને જોઉં. અને તે આ તટ પર બેસીને હાથ જોડીને અશ્રુભીની આંખે આર્દ્ર સ્વરે પ્રાર્થના કરે, હે નદીના પેલા તટ, તું અહીં આવી જા, તું અહીં આવી જા, હું તારું દર્શન કરવા ઈચ્છું છું, હું તારી મનોહરતાનું સુખ ભોગવવા ઈચ્છું છું, તું અહીં આવી જા, તું અહીં આવી જા. આખી જિંદગી રોતો રહેશે, નદીનો પેલો કિનારો અહીં આવવાનો નથી, આવી જ ન શકે. નદીના એ તટનું સુખ ભોગવવું હોય, નદીના એ તટનું દર્શન કરવું હોય તો આખી નદીને જાતે પાર કરવી પડે. કોઈ બીજા પાર કરી લે તો આપણને તેનું દર્શન ન થાય. અને પાર કરવાને માટે એવો કોઈ સેતુ જોઈએ જે આ તટને પેલા તટથી જોડી દે, જે આપણને જ્ઞાત તટથી અજ્ઞાત તટ તરફ જવામાં સહાયક બની જાય. શ્વાસ આ જ કામ કરશે, આપણને જ્ઞાત તટથી અજ્ઞાત તટ તરફ લઈ જશે. તો પહેલાં તો આપણે શરીરની, આપણા ચિત્તની અજ્ઞાત અવસ્થાઓને સારી રીતે જાણી લેવામાં આ શ્વાસ સહાયક થઈ જશે, અને પછી જોઈશું એની પરેની અવસ્થાએ પહોંચવા માટે પણ સહાયક થઈ જશે. શુદ્ધ શ્વાસની સાથે કામ કરતા જઈશું. જેવો છે તેવો છે, તો જોશો કે આ દસ દિવસમાં જે કામ શરૂ કર્યું તે બહુ સ્થૂળ સ્થૂળ શ્વાસ સાથે કામ શરૂ કર્યું. નવા નવા સાધકને તો ખબર પડતી નથી કે શ્વાસ ક્યારે આવ્યો અને ક્યારે ગયો. તો કહીએ છીએ, ભાઈ બે ચાર શ્વાસ જરા જોરથી લઈ લો. તો સ્થૂળ સચ્ચાઈથી કામ શરૂ કરું, પણ આખરે તો સ્વાભાવિક શ્વાસ પર જ કામ કરવાનું છે. તો આજે આખો દિવસ કામ કરતા રહ્યા, સ્વાભાવિક શ્વાસ, સ્વાભાવિક શ્વાસ. તો સ્થૂળ શ્વાસને જાણતા જાણતા સૂક્ષ્મ શ્વાસને જાણવા લાગ્યા. આખો દિવસ કામ કરતા કરતા બીજી એક સચ્ચાઈ પકડમાં આવી. આ શ્વાસ આવે છે, જાય છે, કયા રસ્તે આવે છે? ડાબા નાકમાંથી પસાર થાય છે કે જમણા નાકમાંથી પસાર થાય છે કે બંને નસકોરામાંથી પસાર થાય છે? આખો દિવસ કામ કરતા કરતા આ વાત પકડમાં આવવા લાગી. તો કાલે રાતે જે કામ શરૂ કર્યું હતું તે આજ રાત સુધી પહોંચતા પહોંચતા તેનાથી જરા સૂક્ષ્મ અવસ્થા પકડમાં આવવા લાગી. મન એને લાયક બનવા લાગ્યું કે તેનાથી સૂક્ષ્મ સચ્ચાઈને જાણી શકે. હવે આજે રાતે અને કાલે આખો દિવસ એનાથી વધારે સૂક્ષ્મ સચ્ચાઈને જાણવા લાગશે. આ શ્વાસ આવે છે, જાય છે, ડાબેથી આવે છે અથવા જમણેથી આવે છે, તે સ્પર્શ ક્યાં કરે છે? બીજી એક વાત સમજી લેવી જોઈએ. આ વિધિને સારી રીતે સમજવાને માટે મનને આપણે જેટલા નાના સ્થાન પર રાખીશું અને એ નાનકડા સ્થાન પર લાંબો સમય સુધી કામ કરતા રહીશું તો મન એટલું જ સૂક્ષ્મ થતું જશે, એટલું તીક્ષ્ણ થતું જશે, એટલું જ સંવેદનશીલ થતું જશે, અને હજી તેનાથી અધિક સૂક્ષ્મ એવી અવસ્થાઓનો અનુભવ કરવાને લાયક થતું જશે. આપણે આ સીમા બાંધી દીધી. ઉપરવાળા હોઠથી લઈને નસકોરા સુધીનો આખો ભાગ તો શ્વાસ બસ એટલા ભાગમાં જ અનુભવવાનો છે. જશે ભીતર સુધી અને બહાર જશે, પરંતુ અહીંથી જ પસાર થશે, તો બસ એટલા સ્થાનને જાણતા રહીશું. આજે રાત્રે અને કાલે આખો દિવસ એ જાણતા રહીશું કે એટલા ભાગમાં ક્યાં સ્પર્શ કરે છે, અંદર આવતો શ્વાસ ક્યાં અડીને આવ્યો, બહાર જતી વખતે શ્વાસ ક્યાં અડીને ગયો, આ નાકની અંદરની દિવાલોને ક્યાં કડી ગયો કે નાકના બહારના ટેરવાને ક્યાં કડી ગયો, નાકની નીચે ઉપરવાળા હોઠની ઉપરનું મૂછોનું જે સ્થાન છે તેને ક્યાં કડી ગયો, આટલા જ અંતરમાં શ્વાસ ક્યાં સ્પર્શે છે? આ બધી જગ્યાએ અડે તે આવશ્યક નથી. ક્યાંય પણ અડે, ક્યાં અડકી રહ્યો છે તેને મન બહુ સજાગ થઈને જોશે. ક્યાં અડકી રહ્યો છે? અંદર આવતો શ્વાસ ક્યાં અડી રહ્યો છે? બહાર જનારો શ્વાસ ક્યાં અડી રહ્યો છે? તો એનાથી સૂક્ષ્મ અવસ્થાઓને જાણવાની યોગ્યતા પ્રાપ્ત કરવાનું દિવસભર એક બીજું કામ મળ્યું. આમ દરરોજ જોઈશું કે આપણને જેટલો સૂક્ષ્મ અનુભવ થયો આગલા દિવસે તેનાથી વધારે સૂક્ષ્મ, આગલા દિવસે તેનાથી વધારે સૂક્ષ્મ. આમ આખો માર્ગ જેમ જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જનારો તેમ સ્થૂળથી સૂક્ષ્મ તરફ લઈ જનારો છે. એટલે કે પૂરેપૂરો માર્ગ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ. તો દરરોજ એ વાતનું ધ્યાન રાખીશું કે આપણે સ્થૂળથી સૂક્ષ્મતાની તરફ આગળ વધતા રહેવાનું છે. શરીર વિશેની આ જાણકારીઓ થશે, એમ ચિત્ત વિશેની પણ જાણકારીઓ થશે, અને તેમાં પણ શ્વાસ સહાયક બનશે. કેવી રીતે સહાયક થશે? જેમ કે આજે સહાયક થયો. ખૂબ ધ્યાનથી પોતાના ચિત્તને અને પોતાના શ્વાસને જોઈએ છીએ તો સમજાશે કે આપણા ચિત્તને આપણા શ્વાસ સાથે ઊંડો સંબંધ છે. ધ્યાન કરતાં કરતાં કોઈ પુરાણી વાત યાદ આવી, મનમાં કંઈક થયું, મનમાં કોઈ વિકાર જાગ્યો, ક્રોધ જાગ્યો કે કોઈના પ્રત્યે દ્વેષ જાગ્યો, કોઈના પ્રત્યે વાસના જાગી અથવા ભય જાગ્યો, કંઈ પણ જાગ્યો, ધ્યાનથી જોશો તો ખબર પડશે કે જેવો મનમાં કોઈ વિકાર જાગ્યો કે શ્વાસની ગતિ સ્વાભાવિક ન રહી, હવે જરા તેજ થઈ ગઈ, જરા ભારે થઈ ગઈ છે, અને જેવો તે વિકાર દૂર થયો કે ફરી સ્વાભાવિક થઈ ગઈ. તો વાત સમજમાં આવશે કે જેવી રીતે આ શ્વાસ શરીરની એક પ્રક્રિયા છે, શરીર સાથે તેનો ઊંડો સંબંધ છે, તેમજ આ શ્વાસનો મારા મન સાથે પણ ઊંડો સંબંધ છે. મારા મનના વિકારો સાથે તો એથી વધુ ઊંડો સંબંધ છે, અને મારે તો પોતાના વિકારોના મૂળ સુધી જવું છે. તેથી શુદ્ધ શ્વાસનું કામ, આજે પણ શ્વાસ પર કામ કરતાં કરતાં પોતાના મન વિશેની કેટલીય વાતો સામે આવી. સાંભળ્યું તો બહુ જ હતું કે મન બહુ ચંચળ છે, ખૂબ ચપળ છે. આજે તો કામ કરીને જોયું ને, કામ તો શ્વાસનું કરવાનું હતું. શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે, એને જોતાં જોતાં જ પોતાના મન વિશેની સચ્ચાઈ માલુમ થઈ ગઈ. બહુ ચંચળ છે રે, બહુ ચંચળ છે. આટલું સીધું સાદું કામ કે શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે, તેને જુઓ, બીજું કશું કરવાનું નથી તારે, તો પણ નથી કરી શકતું. એક શ્વાસને જોયો કે તે ભાગી ગયો, એક શ્વાસને જોયો કે તે ભાગી ગયો. અરે ખરેખર બહુ ચંચળ છે, બહુ ચપળ છે. આ સચ્ચાઈ સામે આવી. એક બીજી સચ્ચાઈ, એ ભાગે તો છે પણ ક્યાં ભાગ્યું, ક્યાં ક્યાં ભાગ્યું. અમે કોઈ ડાયરી લખવા દેતા નથી, લખવા દઈશું તો પણ લખી શકશું નહીં. અરે એટલા એટલા વિષયોમાં ભાગે છે, ક્યાં ક્યાં ભાગે છે, તેના શું લેખાજોખા રાખશો. પણ ધ્યાન દેશો તો સ્પષ્ટ માલુમ પડશે કે તેને માટે ભાગવાના બે જ ક્ષેત્ર છે, કાં તો ભૂતકાળમાં ભાગ્યું અથવા ભવિષ્યમાં ભાગ્યું. કોઈ જૂની વાત યાદ આવી, આમ થયું હતું, તેમ થયું હતું, હવે તેમાં વિચરણ કર્યા કરશે. કોઈ ભવિષ્યની વાત યાદ આવી, આમ થઈ જાય તો સારું, તેમ ન થાય તો સારું, એમાં વિચરણ કર્યા કરે છે. કાં તો ભૂતકાળ કાં તો ભવિષ્યકાળ, એમાં વિચરણ કર્યા જ કરે છે. કોઈ જૂની ઘટના યાદ આવે, તેણે આવું કહ્યું હતું, મારું આવું અપમાન કરી નાખ્યું હતું, અરે મને બહુ દુઃખ થયું ત્યારે, તેણે એવું કહ્યું હતું, તેવું કર્યું હતું, એટલામાં ફરી છલાંગ મારશે ભવિષ્ય તરફ. તે વખતે તો મારાથી કંઈ થઈ શક્યું નહીં, હવે ફરી એવું કરી જુએ, એવો જવાબ આપીશ, ઈંટનો જવાબ પથ્થરથી આપીશ. ફરી કરી જુએ એવું, હવે ભવિષ્યમાં વિચરણ કરે છે. સાધક પોતાનો સ્વભાવ જુએ છે. જુઓ મારા ચિત્તનો સ્વભાવ, કેવું આટલું જલ્દી ભૂતકાળમાં ગયું અને કેવી ભવિષ્યમાં છલાંગ મારી દીધી, ત્યાં વિચરણ કરવા લાગ્યું. આ ભૂતકાળ, ભવિષ્યકાળ, અતીત, અનાગત, એમાં જ રહેવા ઈચ્છે છે, એ વર્તમાનમાં રહેવા નથી ઈચ્છતું. રહેવાનું છે વર્તમાનમાં, આપણે ભૂતકાળમાં કેવી રીતે રહીશું. ભૂત તો ગયો, જે ક્ષણ ગઈ તે હંમેશાને માટે ગઈ. સંસારની બધી સંપત્તિ આપીને કોઈ પણ વ્યક્તિ વીતેલી ક્ષણ ખરીદીને લાવે કે ફરી એકવાર જીવી લઉં એક ક્ષણમાં, એ થવાનું શક્ય નથી, અસંભવ. ગઈ તે હંમેશાને માટે ગઈ, અને ભવિષ્યમાં કેવી રીતે જીવશે? ભવિષ્ય જ્યારે વર્તમાન બનશે ત્યારે જીવશે. તો જીવવું છે આપણે વર્તમાનમાં, અને આ ચિત્તે આદત બનાવી દીધી, જ્યારે જુઓ ત્યારે ભૂતકાળ, જ્યારે જુઓ ત્યારે ભવિષ્યકાળ, અને તેને લીધે વ્યાકુળ રહે છે. તેને જીવતા ના આવડ્યું, તેને જીવવાની કળા ના આવડી. આ આખી સાધના જીવવાની કળા શીખવાની સાધના છે. બસ પહેલું ડગલું ભર્યું ને નાનકડું ડગલું ભર્યું, પોતાના મનને જીવવાની કળા શીખવવાનું નાનું શું ડગલું ભર્યું. આ ક્ષણમાં જીવ, આ ક્ષણની જે સચ્ચાઈ છે બસ એમાં જ જીવ. ભૂતકાળથી અલગ કર પોતાને, ભવિષ્યથી અલગ કર પોતાને, બસ એમાં જ જીવ. આ ક્ષણની સચ્ચાઈ બસ એમાં જ જીવ. એવું નથી કે આપણે જીવનભર ભૂતની બધી વાતો ભૂલી જઈશું, ભવિષ્યનું કોઈ આયોજન જ નહીં કરીએ, એવું નહીં. આપણો સ્વભાવ બદલવો છે ને, 10 દિવસ પ્રયત્ન કરીશું આપણો સ્વભાવ બદલવા માટે. તો ભૂતકાળથી આપણે પોતાને અલગ કરીશું, ભવિષ્યકાળથી આપણે પોતાને અલગ કરીશું, અને એ જ કામ કરવા લાગ્યા. આ ક્ષણની સચ્ચાઈ એ છે કે શ્વાસ ભીતર આવી રહ્યો છે, બસ એ જાણી રહ્યા છીએ કે શ્વાસ ભીતર આવ્યો. શ્વાસ બહાર જઈ રહ્યો છે એ જાણી રહ્યા છીએ કે શ્વાસ બહાર ગયો, એટલું જ. બહુ કપરું છે, બહુ કપરું, કહેવું સહેલું છે. એક બે શ્વાસ જોયા કે એકદમ ભૂતકાળની વાત, એકદમ ભવિષ્યકાળની વાત, તેમાં આળટવાનું શરૂ કરી દેશે. હવે સાધક ધ્યાનથી જોશે કે જ્યારે મન ભૂતકાળમાં ગયું અથવા ભવિષ્યકાળમાં ગયું, કેવા પ્રકારનું ચિંતન ચાલે છે તેનું. ઘણા પ્રકારનું ચિંતન ચાલે છે. વળી બે વિભાગ, બહુ સ્પષ્ટ જણાશે. ભૂતકાળની કોઈ યાદ હોય કે ભવિષ્યનું કોઈ ચિંતન, બે જ રીતનું હશે. કાં તો કંઈક પ્રિય હશે અથવા અપ્રિય હશે. કોઈ જૂની યાદ, આમ થયું હતું, સારું નહોતું, કે ભવિષ્યનું ચિંતન ચાલશે. અરે ફરી આમ થઈ જાય તો સારું, અથવા ક્યાંક એવું ન થઈ જાય, ક્યાંક એમ ન થઈ જાય. બસ બે જ પ્રકારના વિચાર ચાલે, પ્રિય ચાલે કે અપ્રિય ચાલે. અને જ્યારે જ્યારે પ્રિયનો વિચાર ચાલે, ભલે તે ભૂતકાળનો હોય કે ભવિષ્યકાળનો, ત્યારે મનનો એક ભાગ પ્રતિક્રિયા કરવા લાગે છે. કેમ? જે જે પ્રિય વિચાર ચાલે તે બહુ સુખદ લાગે, બહુ સુખદ લાગે, અને સુખદ લાગે તો પ્રતિક્રિયા થાય છે, વધારે જોઈએ, આવું તો વધારે જોઈએ. અને જ્યારે જ્યારે અપ્રિય વિચાર ચાલે છે, ભલે ભૂતકાળનો કે ભવિષ્યકાળનો, તો બહુ દુઃખદ લાગે, તો મનનો એક ભાગ પ્રતિક્રિયા કરે છે, નહીં આ તો ન જોઈએ, આવું ક્યાંક ન થઈ જાય. આ મનનો એક ભાગ જે જોઈએ જોઈએ કરવા લાગ્યો, તેને ભારતની જૂની ભાષામાં રાગ કહેતા, લોભ કહેતા, આસક્તિ કહેતા, કંઈક પ્રાપ્ત કરી લેવાની ભાવનાને, કોઈ સાથે ચોંટી જવાની ભાવનાને રાગ કહેતા. તો સુખદ લાગે તો રાગ, દુઃખદ લાગે તો દ્વેષ. અને ત્રીજી એક વાત સમજમાં આવશે, ક્યારેક એવું પણ થાય છે મનમાં એક વાત ઉઠી, ભૂતની ઉઠે કે ભવિષ્યની, તેમાં એક વાક્ય પણ પૂરું ન થાય એટલામાં છૂટી જાય, કોઈ બીજી શરૂ થઈ જાય, નવી વાત માથું ઊંચકે, તેનું પણ એક વાક્ય પૂરું ન થાય કે ત્રીજી વાત પોતાનું માથું ઊંચકે. આ કેવી અવસ્થા છે આપણી, કે કોઈ ઢંગધડા વગર, કોઈ શૃંખલા વગર કેવા વિચાર ચાલી રહ્યા છે, જેનું પરસ્પર કોઈ તારતમ્ય નથી. તો સાધક સમજશે આ ગાણપણ છે, બહુ મોટું ગાણપણ. દુનિયાદારીની ભાષામાં કોને પાગલ કહે છે? જે વ્યક્તિના વિચારોની કોઈ શૃંખલા ન હોય, કોઈ તારતમ્ય ન હોય, તેને પાગલ કહે છે. ઉદાહરણથી સમજીએ કે એક વ્યક્તિ જેને લોકો પાગલ કહે છે, જે પાગલ છે, ચાર દિવસનો ભૂખ્યો છે અને મને ખૂબ કરુણા જાગી અને મેં થાળી ભરીને ભોજન પીરસ્યું, બહુ ખુશ થયો, ભૂખ્યો છે ને, બેસી ગયો ખાવા માટે, એક બટકું તોડ્યું એટલામાં વિચારોની શૃંખલા તૂટી ગઈ. બીજો વિચાર આવ્યો, હું તો સ્નાનાગારમાં નાહવા માટે આવ્યો છું અને આ સાબુનો ટુકડો છે અને મારે મારું શરીર સાફ કરવું છે. હવે તે કોળિયો પોતાના શરીર પર ઘસવા લાગ્યો, એટલામાં તે વાત પણ ખતમ થઈ ગઈ. કોઈ બીજી વાત મનમાં આવી ગઈ, આ માણસ આવ્યો છે ને એ મારો દુશ્મન છે, મને મારવા આવ્યો છે, અરે મારી જ નાખશે તો કેમ બચવું, આ બોમ્બ છે, આ ફેંકીશ એ મરી જશે, હું બચી જઈશ, બધી રોટલી ફેંકી દીધી. આવો માણસ પાગલ જ કહેવાય છે ને? પોતાની જાતને તપાસીને જોઈશું કે આપણે બધા પણ પાગલ જ છીએ ને? ભીતર જોઈશું તો એક વાત ખતમ થઈ નથી ને બીજી માથું ઊંચકી લે છે, તે ખતમ નથી થઈ ને ત્રીજી માથું ઊંચકી લે છે. જો કે દુનિયાદારીની ભાષામાં પાગલ નથી, કારણ કે એવો વ્યવહાર કરતા નથી, પણ ભીતર તો એ જ ચાલી રહ્યું છે. તો ભીતર ત્રણ જ વાત થાય છે, કાં તો કંઈક પ્રિય લાગે છે, સુખદ લાગે છે, તો રાગ જાગે છે, અથવા અપ્રિય લાગે છે, દુઃખદ લાગે છે, તો દ્વેષ જાગે છે. કાં તો આ રીતનું પાગલપણું જેમાં કોઈ તાદાત્મ્ય નથી એવા વિચાર જાગે છે, ક્યારેક કંઈક ક્યારેક કંઈક એવી મોહમૂળતા છે, એવું અજ્ઞાન છે. તો એક વાત સમજમાં આવશે કે મારું ચિત્ત પ્રતિક્ષણ કાં તો રાગ રંજિત રહે છે, કાં દ્વેષ દૂષિત રહે છે, અથવા મોહ વિમૂઢિત રહે છે. જેટલા પણ બીજા વિકાર જાગે છે, ડઝન બંધ બીજા વિકારો આ ત્રણ થકી જ જાગે છે, રાગથી દ્વેષથી મોહથી, રાગથી દ્વેષથી મોહથી. આ મૂળ સુધી પોતાની જાતને નહીં સુધારું તો મારું કલ્યાણ કેવી રીતે થશે, મારી મુક્તિ કેવી રીતે થશે, ખૂબ સમજમાં આવવા લાગશે. તો તે ઊંડાણ સુધી જવામાં શ્વાસ બહુ જ સહાયક થશે. પોતાના વિશે શરીર સંબંધી જે સચ્ચાઈ છે, ચિત્ત સંબંધી જે સચ્ચાઈ છે, તેને અનુભૂતિઓથી જાણવાનું કામ થશે. અનુભૂતિઓથી જાણવાનું કામ કરી રહ્યા છીએ એમાં કોઈ બીજી નવી વાત જોડતા નથી, એટલા માટે બધી પ્રતિક્રિયાઓ થવી શરૂ થઈ ગઈ. અહીં પીડા થઈ, ત્યાં પીડા થઈ, જીવ ગભરાયો, ભાગવાનું મન થયું. કેમ? આ કેમ થયું તે પણ સમજીએ. કામ તો બહુ સરળ છે કે બસ શ્વાસ આવી રહ્યો છે તો માત્ર જાણીએ કે આવી રહ્યો છે, જઈ રહ્યો છે તો માત્ર જાણીએ કે જઈ રહ્યો છે, તમારે બીજું કોઈ કામ કરવાનું નથી. પરંતુ કોણ જાણે કેટલા પ્રકારનું ચિંતન ચાલે છે કે આ કામ થઈ જ શકતું નથી. આખો દિવસ કામ કરતાં કરતાં માંડ માંડ વચ્ચે કેટલી ક્ષણ એવી આવે છે જ્યારે સાધક એટલું જ જાણે છે કે શ્વાસ આવી રહ્યો છે કે જઈ રહ્યો છે, તો તે સચ્ચાઈને જાણી રહ્યો છે. ભલે બહુ સ્થૂળ સચ્ચાઈ છે, આમાં કોઈ કલ્પના નથી, કોઈ માન્યતાની વાત નથી, આમાં કોઈ દાર્શનિક વાત નથી, પણ સચ્ચાઈ છે. શ્વાસ આવી રહ્યો છે, જઈ રહ્યો છે, તો મોહ મૂળતા નથી. હવે શ્વાસ આવી રહ્યો છે તો આવતા શ્વાસ પ્રતિ સાધક રાગ જગાવતો નથી. શ્વાસ વધારે જોઈએ, વધારે જોઈએ એમ કોણ કહે છે? શ્વાસ આવી રહ્યો છે તે તો આવશે જ, બીજો આવશે, ત્રીજો આવશે, તેના માટે રાગ શું જગાડવો? એવી રીતે જઈ રહ્યો છે તો તેના તરફ દ્વેષ નથી જગાડતો. જલ્દી ચાલ્યો જાય, મને સારું લાગતું નથી, જલ્દી ચાલ્યો જા, એવો દ્વેષ નથી જગાડતો. આવી રહ્યો છે, આવી રહ્યો છે, જાણી રહ્યો છે, જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, એ જાણી રહ્યો છે. તો તે ક્ષણ એવી મળી જેમાં રાગ પણ નથી, જેમાં દ્વેષ પણ નથી, મોહ મૂળતા પણ નથી. તો બહુ પવિત્ર ક્ષણ, શુદ્ધ ક્ષણ મળી. આપણા અંતર્મનના ઊંડાણમાં અનેક જન્મોથી આપણે જે સંગ્રહ કરી રાખ્યો છે, અનેક જન્મમાં કોઈ ન માનતા હોય તો ન માને, આ જ જન્મનો સંગ્રહ પણ ઓછો નથી. રાગનો, દ્વેષનો, મોહનો, વિકારોનો ઢગલો એકઠો કરી રાખ્યો છે, ગંદકી એકઠી કરી રાખી છે. આ ક્ષણ નિર્મળતાની છે. અને પેલો આખે આખો મેલનો સંગ્રહ, જેવો બંનેનો પરસ્પર સંપર્ક થાય કે બહુ જોરનો વિસ્ફોટ થાય છે. ઘન અને ઋણ, પોઝિટિવ અને નેગેટિવ જેવા મળ્યા, બહુ જોરથી વિસ્ફોટ થયો, જાણે કોઈ ભૂકંપ આવી ગયો, જ્વાળામુખી ફાટ્યો. તેનો સ્વભાવ છે. આપણા અંતર્મનના જે રાગ હતા, જે વિકાર હતા, તેને છંછેડ્યા, તે ઉભરાઈને ઉપર આવશે, તેની ઉદીર્ણા થશે. અને મન અને શરીરનો એટલો ગાઢ સંબંધ કે મનના વિકાર જ્યારે ઉભરાઈને ચિત્તના ઉપરના ભાગ પર આવે છે ત્યારે શરીર પર પ્રગટ થાય છે. તો ક્યાંક પીડા થઈ, ક્યાંક ભારેપણું લાગ્યું, ક્યાંક એમ થાય, હાય રે, મરી ગયો રે, આ શું થઈ ગયું? આ તમારા કલ્યાણને માટે થઈ રહ્યું છે. એનો અર્થ એ કે ઓપરેશન શરૂ થઈ ગયું, ઘાને કાપ્યો, તેમાં જે પરું હતું તે બહાર આવ્યું. પરું તો ભરેલું છે જ, વિકાર તો ભરેલા છે જ, ઘાને કાપશો તો પરું જ બહાર આવશે. ગુલાબજળ ક્યાંથી બહાર આવે? આવે તો બહુ કલ્યાણની વાત છે. આમ ઉદીર્ણા થશે, તેને સાક્ષી ભાવે, તટસ્થ ભાવે જોતા જશો તો તેની નિર્જરા થશે, તેનો ક્ષય થતો જશે, તેનાથી છુટકારો થતો જશે. જેટલી જેટલી વિકારોથી મુક્તિ થતી જશે, એટલી એટલી દુઃખોથી મુક્તિ થતી જશે. આ વાત બહુ સમજમાં આવવા લાગશે, છતાં પણ એક ઉદાહરણથી સમજીએ. કોઈ ગૃહિણીએ પોતાના રસોડામાં ભોજન પકાવવા માટે ચૂલો પેટાવ્યો, આગ સળગાવી ભોજન પકાવી લીધું, તે કામ પૂરું થયું. હવે તે આગને બુઝાવશે, તે શું કરશે? તેને ઓલવવા માટે એક હથેલીમાં ઠંડુ પાણી લઈને તેના પર ફેંકે છે. આ ઠંડુ પાણી એ ગરમ ચૂલાની આગમાં ભળે છે, કેવી પ્રતિક્રિયા થાય છે? ત્યાંથી કંઈક ધુમાડા જેવું જોરથી ઉઠશે, ધુમાડો નીકળશે અને છું કરીને અવાજ આવશે. એક હથેલી ભરી ફરીથી નાખશે, પાછો છૂનો અવાજ આવશે. આ છું છૂની પ્રતિક્રિયા ચાલતી જ રહેશે, ચાલતી જ રહેશે, જ્યાં સુધી એ ચૂલાનું તાપમાન આ પાણીના તાપમાન જેટલું ન થઈ જાય. એ ચૂલો એટલો જ ઠંડો થઈ ગયો જેટલું પાણી ઠંડુ છે, પછી કોઈ છું છું નથી થતું. તો જ્યાં સુધી વિકાર લઈને બેઠા છીએ તો એક ક્ષણની પણ શુદ્ધતા આવી ત્યારે ત્યારે આ જાતની પ્રતિક્રિયા થવી સ્વાભાવિક છે અને તે સારું છે. ક્યારેક કોઈ કહે છે કે શું કરું, આપ આખો દિવસ બેસાડી રાખો છે તેથી પીડા થાય છે. અરે તો બેસતા જ પીડા શરૂ થઈ જાય છે ને ભાઈ, કેમ થઈ જાય છે? જરાક વિચારીને જુઓ. કોઈ સિનેમામાં જાઓ છો, કોઈ ખેલ તમાશામાં જાઓ છો, કલાકો બેસી રહો છો ને, કોઈ પગ બદલવો પડતો નથી ને, પગ ફાટતા નથી ને, માથું ફાટતું નથી ને, ભાગવા માટે મન થતું નથી ને, અહીં શું થઈ ગયું? સમજો શું થઈ ગયું, એ સિનેમામાં, એ નાટ્યઘરમાં, એ ખેલ તમાશામાં શું થાય છે આપણને ખબર નથી, ક્યારે ભીતર જોયું નથી ને. ભીતર આગ સળગી રહી છે, રાગની આગ, દ્વેષની આગ, વાસનાઓની આગ સળગી રહી છે. અંદર આગ જ આગ સળગી રહી છે. અને અહીં બળતણ શું આપી રહ્યા છો? જે કંઈ જુઓ છો તે રાગનું જ બળતણ છે, દ્વેષનું જ બળતણ છે, વાસનાઓનું જ બળતણ છે. તો આ સળગતી આગમાં થોડીક આગ વધારે ઉમેરી રહ્યા છો, કોઈ પ્રતિક્રિયા થશે નહીં. સળગતા ચૂલામાં થોડા ગરમ અંગારા નાખી જુઓ તો કાંઈ છૂંછા થશે નહીં, બહુ પ્રેમથી સ્વીકાર થશે. ઠંડુ પાણી નાખો તો સ્વીકાર નહીં થાય. એક ક્ષણની રાગવિહીન અવસ્થા, દ્વેષવિહીન અવસ્થા, મોહવિહીન અવસ્થા જેવી આ રાગના અંગારાને, દ્વેષના અંગારાને, મોહના અંગારાને સ્પર્શ કરે છે તો આ પ્રતિક્રિયા થશે જ. અન્ય સાધનાઓમાં અને આ સાધનામાં આ ભિન્નતા છે, એ સમજી લેવું જોઈએ કે આ આપણે શુદ્ધ શ્વાસનો સહારો લીધો અને તેના પ્રતિ કોઈ રાગ જાગવા દીધો નહીં, દ્વેષ જાગવા દીધો નહીં, મોહ જાગવા દીધો નહીં, ભલે એક ક્ષણને માટે. આખા દિવસમાં આવી કેટલી ક્ષણો આવી હશે, તે ક્ષણોએ પોતાનું કામ શરૂ કરી દીધું, બહુ કલ્યાણ થવા લાગ્યું, બહુ કલ્યાણ થવા લાગ્યું. કામ બહુ જ કરવાનું છે, બહુ લાંબો રસ્તો છે અને કામ જાતે કરવું પડશે. કોઈની કૃપા કામ આવશે નહીં, કોઈ એવી કૃપા કરી દેશે કે રસ્તા પર પોતે ચાલ્યો હશે તો બહુ પ્રેમથી એ રસ્તો બતાવી દેશે. બસ કામ સ્વયં કરવું પડશે અને આ બધા સંકટોમાંથી જાતે પસાર થવું પડશે. બે ચાર વાતો છે જે નવા નવા સાધકે સારી રીતે સમજી લેવી જોઈએ. અત્યારથી જ સમજી લેશો તો કામ હળવું થઈ જશે, કામ યોગ્ય રીતે કરી શકશે. એક વાત તો બહુ સારી રીતે સમજી લેવી જોઈએ કે કાલ રાતથી જેવું શ્વાસનું કામ શરૂ કર્યું ત્યારથી જ આપણા મનનું ઓપરેશન થવાનું શરૂ થઈ ગયું. જ્યારે આપણા શરીરનું ઓપરેશન થાય છે તો કોઈ ડૉક્ટર કરે છે, આપણે કરતા નથી. શરીરનું ઓપરેશન થાય છે તો પીડા તો બહુ થાય છે. એ વખતે આપણને કોઈ સૂંઘણી, કોઈ એનેસ્થેસિયા સૂંઘાડી દેવામાં આવે છે તો આપણને ખબર જ નથી કે શું થઈ રહ્યું છે. ઓપરેશન થઈ જાય અને તે સૂંઘણીની અસર ઓછી થાય ત્યારે ખબર પડે. આ તો મનનું ઓપરેશન છે, તેનાથી એ વધારે ગંભીર ઓપરેશન છે. કોઈ એનેસ્થેસિયા નથી, કોઈ સૂંઘણી નથી, જાગૃત રહીને પોતે જાતે કરવાનું છે. શરીરના ઓપરેશનથી પણ કેટલું વધારે નાજુક કામ છે. ગંભીર ઓપરેશન છે તો કઠણાઈઓ આવશે જ, પીડાઓ આવશે જ, ગભરાવું નહીં. ગભરાઈને કહેશો કે હું તો છોડીને ભાગી જઈશ તો પોતાનું બહુ જ મોટું અમંગલ કરી લેશો, બહુ મોટું નુકસાન કરી લેશો. એટલા માટે જે જે લોકો આવે છે, આવતા પહેલાં જ પત્રો દ્વારા પૂછી લઈએ છીએ કે ભાઈ 10 દિવસ પૂરા કરી શકશો ને, બહુ કપરું કામ છે તપવાનું, બહુ કડક નિયમો છે, પાળી શકશો ને, રહી શકશો ને. અહીં આવ્યા પછી ફરી હલાવે છે, ફરી પૂછે છે, રહી શકશો ને, નહીં તો અત્યારથી જ જોડાતા નહીં. સામેલ થઈ ગયા, ઓપરેશન શરૂ થઈ ગયું અને પછી એમ સમજો કે હું અહીંથી ભાગી જાઉં. સહાયક આચાર્યશ્રી પાસેથી રજા મળી જશે, આચાર્ય પાસેથી રજા મળી જશે તો કોઈ રજા આપશે નહીં. કોઈ પણ માણસના શરીરનું ઓપરેશન ચાલતું હોય, અડધા જેવું ઓપરેશન થઈ ગયું હોય અને તેને હોશ આવી જાય અને તે કહે કે ડૉક્ટર સાહેબ બંધ કરી દો ને, બાકીનું ઓપરેશન પછી કરાવી જશું, તો કયો ડૉક્ટર છોડી દેશે તેને? તેને નુકસાન થશે ને, કોઈ ડૉક્ટર છોડશે નહીં. એમ અહીં કોઈ અનુમતિ આપશે નહીં. ઓપરેશન શરૂ થઈ ગયું, હવે જઈએ, અસંભવ વાત, કોઈ પણ કિંમતે નહીં. તે 50 બનાવશે, તેનું મન પણ કહેશે અરે અમારો અમુક કેસ હતો, તેની તારીખ તો પરમ દિવસે જ છે, મને તો યાદ જ ન રહી. અમારો છોકરો બીમાર છે, છોકરી બીમાર છે, પત્નીને આમ છે, પતિને તેમ છે, અરે 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 અરે, બહુ જ જરૂરી હતું, બીજી વખત આવીશું, બીજી વખત. આ બધી વાતો ઉઠવાની છે. મનને બહુ દ્રઢ કરવું પડશે કે આપણને રજા મળવાની નથી. ઓપરેશન શરૂ થઈ ગયું છે, અડધા ઓપરેશનની વચ્ચે જવામાં અમને જાની થશે, અમે જઈશું નહીં. આ કઠણાઈ કાલે આવવાની છે. આજે આખો દિવસ ઓપરેશન કર્યું ને તો બીજે દિવસે આ રીતે ભાગવાનું મન થશે, અથવા ફરી ચોથે દિવસે આનાથી ઊંડું ઓપરેશન કરવાની વિદ્યા શીખવીશું અને 5મે દિવસે તેનું જ્યારે ઊંડું કામ કરશો તો છઠ્ઠે દિવસે ફરી ભાગવાનું મન થશે. હજારો લોકોના વર્ષોના અનુભવથી જાણીએ છીએ કે જે જે વ્યક્તિ ભાગવાને માટે વ્યાકુળ થઈ તે બીજે દિવસે થઈ અથવા છઠ્ઠે દિવસે થઈ, બીજા કોઈ પણ દિવસે પણ થઈ જાય છે, પણ અધિકાંશ લોકો બીજે દિવસે કે છઠ્ઠે દિવસે. તો જ્યારે જ્યારે આવું મનમાં આવે તો એવું વિચારો, આજે બીજો દિવસ છે તો આપણને પહેલાં જ કહી દેવામાં આવ્યો હતો અમે ભાગીશું નહીં, આજે છઠ્ઠો દિવસ છે ને અમે ભાગીશું નહીં, અમારે સામનો કરવો છે, પોતાની ખોટ દૂર કરવાની છે ને, ભાગીશું નહીં. એમ મનને મજબૂત કરવું પડશે. મનને મજબૂત કરવાને માટે થોડા કામ બીજા કરવા પડશે. એક તો એ કે આપણે અહીં તપવા આવ્યા છીએ, તો જે તપવાનો સમય છે સવારે 4:30-6:30 સુધી, પછી 8-11 વાગ્યા સુધી, પછી 1-5 સુધી, પછી 6-9 વાગ્યા સુધી, વચમાં આ થોડો પ્રવચનનો સમય છોડીને બાકી બધો તપવાનો સમય, ધ્યાન કરવાનો સમય. એ સમયે અત્યારથી મનને દ્રઢ કરીએ, ભલે કંઈ પણ થઈ જાય ધ્યાન કરવા સિવાય બીજું કોઈ કામ કરીશું નહીં. નાહવું છે, ધોવું છે, ખાવું છે, પીવું છે, તે સિવાય આ કરવાનું રહી ગયું, તે કરવાનું રહી ગયું, કંઈ નહીં, ભલે ગમે તે થઈ જાય, અમારે તો આ સમયે ધ્યાન જ કરવાનું છે. મનોબળ વધશે, મન મજબૂત થશે, આ જ કરવાનું છે, બીજું કંઈ નહીં. અને એમાં પણ 3 વખત 1-1 કલાક આ હોલમાં આવીને બેસીશું જ, સવારે 8-9, બપોરે 2:30-3:30 અને સાંજના 6-7 વાગે, ભલે ગમે તે થઈ જાય. પોતાનું બીજું જે કંઈ કામ કરવાનું હોય તે પહેલાં પૂરું કરી લઈશું. સવારે 8 વાગે હોલમાં બેસવાનું હોય તો 8 વાગવામાં 1 મિનિટ બાકી હશે ત્યારે આવી જઈશું, અને 9 વાગીને 1 મિનિટ થશે ત્યારે બહાર જઈશું. ભલે અહીં બેસીને પગ બદલવા હોય તો પગ બદલીએ, હાથ બદલવો હોય તો હાથ બદલીએ, કંઈ પણ કરીએ, પરંતુ સાથોસાથ પોતાનું કામ કરતા રહીશું. 4-5 દિવસ પછી તો એવું પણ થશે પગ પણ નહીં બદલીએ. અત્યારે નહીં, ગભરાવ નહીં, અત્યારે તો પગ બદલી શકો છો. અત્યારે તો 1 કલાક આ હોલમાં રહેવાનું છે, ભલે ગમે તે થઈ જાય. તો પોતાનું મનોબળ વધારવાને માટે, મનને મજબૂત કરવા માટે અમે નિર્ણય કર્યો છે, અધિષ્ઠાન કર્યું છે, નહીં જઈએ, 1 કલાક અહીં જ રહીશું. જે સમય અમને કહ્યો છે તેની 1 મિનિટ પહેલાં, જે સમય કહ્યો તેની 1 મિનિટ પછી જ અહીંથી નીકળીશું. એમ મનને મજબૂત કરીશું, અને દર 1 કલાકની બેઠક પછી 4-5 મિનિટનો સમય મળશે, વિશ્રામ કરીને ફરી આવી શકો છો, ફરી પોતાનું કામ શરૂ કરી દઈશું. પરંતુ એ 1 કલાક ખૂબ દ્રઢતાથી, અને એક વાતનો ખ્યાલ રાખશું કે કોઈ પણ કિંમતે આ આપણી સુરક્ષાને માટે આ તપોભૂમિની જે સીમા બાંધી રાખી છે તેની બહાર પગ નહીં મૂકીએ. જેવી રીતે હોસ્પિટલમાં દાખલ થાય છે અને જ્યારે ઓપરેશન ચાલે છે તો ઓપરેશન થિયેટરની અંદર દાખલ થઈ ગયા પછી ઓપરેશન કરનારા લોકો કેટલા સજાગ છે કે બહારનો કોઈ માણસ આવીને દર્દીને મળી શકતો નથી, રોગી બહાર આવીને કોઈને મળી શકતો નથી, તેને ત્યાં જ રહેવું પડે છે. ઓપરેશન ચાલી રહ્યું છે ને, ઘા ખુલ્લા છે, કોણ જાણે કેવા પ્રકારના કોઈ જંતુ તેમાં આવી જાય, કેટલી મોટી મુશ્કેલી થઈ જાય. એવું જ મનનું ઓપરેશન ચાલી રહ્યું છે. તપોભૂમિની અંદર સુરક્ષિત છો, બહાર ગયા ઘા ખુલ્લા છે, ન જાણે શું ખેંચી લેશો, પોતાને નુકસાન કરી લેશો, ભૂલથી એ બહાર જવું નહીં, આ વાતનો ખ્યાલ રાખવો. બીજી એક વાત, ક્યારેક મન થશે કે ધ્યાનના સમયે ધ્યાન કરવાનું છે, આ વાત તો ઠીક છે, પણ અંદર બહુ ગૂંગળામણ થાય છે. અંદર કેમ, બહાર બેસીએ, હમણાં નહીં. કેટલીક શિબિરો કર્યા પછી પાકશો, જ્યાં સુધી આ વિદ્યામાં ખૂબ પાકી ન જાઓ ત્યાં સુધી ખુલ્લામાં ધ્યાન કરવું નહીં. તો એવી જગ્યાએ પોતાના નિવાસમાં અથવા અહીં અથવા જેને શૂન્યાગાર મળે છે તે શૂન્યાગારમાં, કે જ્યાં સીધી હવા આપણને ન લાગે અને જ્યાં સીધો ઉજાસ આપણી બંધ આંખો પર ન પડે, એવા સ્થાન પર જઈને ધ્યાન કરીએ. કેમ કે અત્યારે નવું નવું કામ છે, જો સીધી હવા આપણા હોઠને લાગે તો નાકથી જે શ્વાસ વહે છે તેના સ્પર્શની ખબર નહીં પડે, અને આંખો બંધ છે અને તેના પર અજવાળું પડતું હોય તો અંતર્મુખી થઈને અંદરની સચ્ચાઈઓને જોવાના કામમાં અડચણ ઊભી થશે. એટલા માટે બહાર નહીં બેસીએ, એ ખ્યાલ રાખીશું. બીજી એક વાતનું ધ્યાન રાખીશું, સવારે 11 વાગે ભોજનને માટે જઈશું ત્યારે મનમાં થશે અહીં સાંજનું ભોજન તો મળતું નથી, જોઈ લીધું ને એક દિવસમાં સાંજના કંઈ આપતા નથી, મામૂલી ચા આપી તેનાથી શું થાય, કોઈ ફળ આપી દીધું શું થયું, અને હું તો એક વખતમાં 4 રોટલી ખાવાવાળો, 3 વખત ખાવાવાળો, અહીં તો 1 જ વખત. તો મન થશે કે સાંજની પણ રોટલી અત્યારે જ ખાઈ લો. અને અમારા માર્ગદર્શક વારંવાર કહે છે બહુ પરિશ્રમ કરવાનો છે, બહુ પુરુષાર્થ કરવાનો છે, મોટી લડાઈ લડવાની છે પોતાની ભીતર, તો શરીરથી મજબૂત હોઈશું ત્યારે ને, તો 8 જ કેમ, 10 રોટલી ખાઈ લો. અરે પછી સાધના બાધના થશે નહીં, એક વખતમાં 4 રોટલીઓ ખાવાની જેને ટેવ હોય તે 3 રોટલીઓ ખાઈને જ હાથ ખેંચી લે. પોતાના પેટનો 1/4 ભાગ 24 કલાક ખાલી રાખવો જોઈએ તો સાધના થશે. ઠાંસી ઠાંસીને ભરી લેશો તો કોઈ સાધના કરી શકશો નહીં, એટલી ઊંઘ આવશે, એટલા અવરોધો આવશે, કદી ભૂલતી પણ ન કરતા. જે વ્યક્તિ પાગલપણામાં પડી જાય છે કે મારે તો અંતર તપ કરવાને માટે બહાર પણ એવું તપ કરવું જોઈએ કે હું તો ઉપવાસ કરીશ, કંઈ ખાઈશ નહીં, તે એક પાગલપણું છે, એક અતિ છે જે આપણને નુકસાન કરશે, આપણને આગળ વધવા નહીં દે. અને બીજી અતિ છે બહુ ઠાંસી ઠાંસીને ખાઈશું, મોકો મળ્યો છે ખાઓ ને, સાંજનું પણ અત્યારે ખાઈ લેવું, કામ નહીં કરી શકો. બંનેની વચ્ચેનો મધ્યમ માર્ગ, યુક્ત આહાર વિહારસ્ય, એટલો જ આહાર કે જેટલો આપણને જીવિત રાખવાને માટે આવશ્યક છે, એનાથી વધારે નહીં, એ વાતનો પણ ખ્યાલ રાખીશું. બીજી એક વાતનો ખ્યાલ રાખીશું, કાલે જે કહ્યું કે બહુ આવશ્યક હોય તો પોતાના શરીરને આરામ પણ આપી શકો છો, સૂઈ શકો છો, અને સાથોસાથ એ પણ કહ્યું કે 5 મિનિટથી વધારે નહીં. તો માણસ વિચારશે સૂવામાં બહુ આરામ લાગે છે, શ્વાસ તો જાણી જ રહ્યો છું, સૂતા સૂતા પણ જાણી રહ્યો છું. અરે એ એટલા માટે કહ્યું કે લોકો સૂઈ જાય છે, તંદ્રા આવી જાય છે, હું બહુ સમજદાર છું. દરેક માણસ પોતે પોતાને બહુ સમજદાર સમજે છે, બાકી બધાને બેવકૂફ સમજે છે, આ લોકો સૂઈ જતા હશે, હું ન સૂ, જુઓ 10 મિનિટ થઈ ગઈ હું સૂતો નથી ને, 15 મિનિટ થઈ ગઈ ને હું સૂતો નથી ને, 20 મિનિટ થઈ ગઈ ને, અરે 1/2 કલાક થતાં થતાં તો નસકોરા બોલાવા લાગશે. અને 1000 પ્રયત્ન કરીએ છીએ કે આશ્રમ બહુ આદર્શ આશ્રમ હોય, આદર્શ તપોભૂમિમાં દરેક વ્યક્તિ એકલી એક ઓરડામાં રહે છે, એકલી શૂન્યાગારમાં ધ્યાન કરે છે, એ પણ સાથે રહેતા નથી, પરંતુ એમ થતાં થતાં તો સમય લાગે છે, ઘણા બધા લોકોને સાથે રહેવું પડે છે, એક જ ડોર્મેટરીમાં કેટલાય લોકો છે, અને એક માણસ સૂઈને નસકોરા બોલાવવા શરૂ કરે કે સંઘનો રંગ લાગે, બીજાને પણ મન થશે અમે પણ થોડી વાર સૂઈએ, થોડી વારમાં આખી ડોર્મેટરી, આખું તપોવન નસકોરાના અવાજથી ભરાઈ જશે. અરે શું કરવા આવ્યા હતા, પ્રતિક્ષણ સજાગ થવા માટે આવ્યા, અને આ શું કરવા લાગ્યા, બહુ ખતરનાક છે. તો ગમે તેટલી અસુવિધા કેમ ન હોય, 5 મિનિટથી વધારે એક વખતમાં નહીં સૂઈએ, વધારેમાં વધારે સમય બેસીને ધ્યાન કરીએ, આ વાતનો ખ્યાલ રાખીએ. બીજી એક વાતનો ખ્યાલ રાખશો, ભારતીયો માટે આ બહુ આવશ્યક છે, આ આપણો રાષ્ટ્રીય રોગ છે. વાત કરવાના બહુ શોખીન છીએ, કામશૂર નહીં વાતશૂર છે. કોઈ લોકો તો એટલા માટે શિબિરમાં નથી આવતા કે તમારે ત્યાં તો 9 દિવસ સુધી મૌન રહેવું પડશે. અરે બાપ રે બાપ, હું કેમ જાઉં, મારાથી ન થાય, હું મૌન ન રહી શકું. અરે ભાઈ મૌન નહીં રહો તો આ ભીતરની યાત્રા કેમ કરશો, બહિર્મુખી જ બહિર્મુખી રહે ને, અને આ તો અંતર્મુખી રહીને અંદરની સચ્ચાઈ જાણવી છે, તેને માટે મનને મૌન કરવાનું છે. વાણીને જ મૌન રાખી શકતા નથી તો મનને મૌન કેવી રીતે કરશો. કોઈની સાથે થોડી વાત કરી લીધી અને પછી ધ્યાન કરવા બેસો તો જે વાત કરી તે બધી મનમાં આવવી શરૂ થઈ જશે, તેનાથી સંબંધિત અનેક વાતો આવવી શરૂ થઈ જશે, અને તેને છંછેડી તો તેના સંબંધ વગરની કોણ જાણે કેટલીય વાતો આવવી શરૂ થઈ જશે. કામ રોકાઈ ગયું ને, પોતાને માટે અડચણ પેદા કરી લીધી ને, બિલકુલ મૌન, સાવ મૌન, અને મૌન પણ કેવું, આર્ય મૌન. ભારતની પરંપરાઓમાં ધ્યાનની જે બહુ અસ્વસ્થ પરંપરા હતી તે લુપ્ત થઈ ગઈ, તો આ શબ્દ લુપ્ત થઈ ગયો. આજે લોકો પૂછે છે આર્ય મૌન કોને કહેવાય, મૌન તો રાખ્યું, આ આર્ય મૌન શું છે? આર્ય મૌન રખાતો હતું તપવાને માટે. મૌન ફક્ત વાણીનું જ નહીં, શરીરથી પણ મૌન, અને આગળ જતા મનથી પણ મૌન. શરીરથી મૌન એટલે સંકેતોથી પણ વાત નહીં, ઈશારાથી પણ નહીં, આંખોથી પણ નહીં, અરે વાણીથી કરી કે સંકેતથી કરી, જ્યાં વાત થઈ ગઈ, કોમ્યુનિકેશન થઈ ગયું, તો બધું ભીતર ઉકળશે જ અને નવી નવી વાતો ઉકળશે. એમ માનવું કે હું એકલો તપ કરવા આવ્યો છું, અને દરેક વ્યક્તિએ પોતાની અંદર એકલા એ જ તપવાનું હોય છે, બીજા સાથે શી લેવા દેવા. હું અહીં એકલો છું, મારે પોતાનું ઓપરેશન સ્વયં કરવાનું છે, મારે બીજા સાથે કશી લેવા દેવા નથી. આંખો બંધ રાખીને પોતાની ભીતર ધ્યાન કરવાનું છે. સાધના સંબંધી કોઈ કઠણાઈ આવે તો પોતાના માર્ગદર્શકો પાસે આવીને પૂછી શકીએ છીએ, માર્ગદર્શન લઈ શકીએ છીએ, કોઈ દોષની વાત નથી. વ્યવસ્થા સંબંધી ખરેખર કોઈ કઠણાઈ આવે તો વ્યવસ્થાપકોને કહી શકીએ છીએ, જેથી તેનું સમાધાન થઈ જાય. તે પણ ઓછામાં ઓછું બહુ સજાગ રહીશું, આ પૂછવું જરૂરી છે ને, તો જ. ફક્ત વાત કરવા માટે ચાલ્યા ગયા, દિવસ આખો મૌન રહેવું પડે છે, તો ચાલો બહાનું મળ્યું, હવે 12 થી 1 વાગે તો જઈને વાત કરી લઈએ. એવું નહીં, બહુ આવશ્યક હોય તો જ, નહીતર મૌન રાખીને કામ કરીશું. અમે જોયું છે, જેઓ 10 દિવસની શિબિરમાં આવીને મૌનનું પાલન કરે છે, તેઓ છલાંગ મારતા આગળ વધી જાય છે, અને જેઓ આ નિયમને તોડે છે તેઓ બીજી બધી બાબતો બરાબર કરતા હોવા છતાં પણ બહુ પાછળ રહી જાય છે, બહુ પાછળ રહી જાય છે. તો ભાઈ, ઘરબાર છોડીને આવવું સહેલું નથી હોતું. આવ્યા છો તો ખૂબ લાભ ઉઠાવો છે ને, આ નિયમનું તો બહુ કડકાઈથી પાલન કરવાનું છે. બીજી પણ એક વાત, કે જ્યારે જ્યારે કોઈ સાથે વાતો કરીને પોતાના મનને વાચાળ બનાવી દઈશું, તો આપણી સાધનાને માટે દિવાલો ઊભી કરી દઈશું. તે તો ખરું જ, પણ જેની સાથે વાત કરીશું તે બિચારાને માટે પણ તકલીફ ઊભી કરી દઈશું. હવે જેની સાથે વાત કરી તે પણ સાધક જ છે, તેની સામે ચારો નાખી દઈએ, તે કલાકો સુધી વાગોળ્યા કરે, હું તો વાગોળી રહ્યો છું, તું પણ વાગોળ, તેની સાધના પણ ભંગ થઈ ગઈ. અને કોઈ ડોર્મેટરીમાં 10-15 લોકો હોય અને 2 લોકો બેઠા બેઠા રાતના પણ મોડે સુધી ઘૂસપૂસ ઘૂસપૂસ કરે છે, બાકી લોકો બિચારા, તેમને પણ ધ્યાન ભંગ કરી દીધા. તપસ્વીનો તપોભંગ કરવામાં કેટલો મોટો દોષ, એ રાક્ષસોનું કામ છે, તેઓ મુનિઓની તપસ્યા ભંગ કરે. અરે, આપણે અહીં કોઈ રાક્ષસી વૃત્તિ જગાવવા નથી આવ્યા, દૈવી વૃત્તિ જગાવવા આવ્યા છીએ. આપણે કોઈના તપનો ભંગ થવા નહીં દઈએ. આપણા કારણે કોઈ એક વ્યક્તિનો તપોભંગ થઈ જાય, તેને નુકસાન થઈ જાય, આપણે ખૂબ સજાગ રહીએ. મૌનનું એક બીજું પણ કારણ છે, તે પણ બહુ મહત્વપૂર્ણ કારણ છે. ગઈકાલે જે 5 શી લીધા હતા તે કોઈ કર્મકાંડ ન હતું, તે કોઈ રીતરિવાજ ન હતો, બહુ જરૂરી હતું, તે આ સાધનાનું અંગ છે. એમાં 1 શીલ એ છે કે જૂઠું નહીં બોલીએ. અરે, જૂની આદત પડી છે ને ભાઈ, જ્યારે કોઈ સાથે વાત કરશો તો ભલે સફેદ જૂઠ ન બોલો, તો પણ કોઈ વાતને વધારે ઘટાડીને કે જરા છુપાવીને બોલી દેશો, આ શીલ ભંગ થઈ ગયું ને. સત્ય બોલવાના શીલનો ભંગ થઈ ગયો ને, અને એ તો આધારશિલાઓ છે આ સાધનાની. એક પણ શિલા હલી ગઈ, પાયો હલી ગયો, તો આખે આખું કામ અટકી જશે, આગળ વધી શકશો નહીં. ચૂપ રહેશો, મૌન રાખશો, પોતાના આચાર્યશ્રી કે સહાયક આચાર્ય સાથે વાત કરવામાં પણ બહુ સજાગ રહેશો. શું પ્રશ્ન પૂછવામાં આવ્યો તેનો સાચે સાચો ઉત્તર આપી રહ્યો છું ને, કંઈ છુપાવી તો નથી રહ્યો ને, કંઈ વધારી તો નથી રહ્યો ને, તો આ શીલ પાકું થશે. ઓછામાં ઓછા 10 દિવસોમાં તો જેના 5 શીલ પાકા રહે છે, અમે જોઈએ છીએ કે તેની બહુ પ્રગતિ થાય છે. એટલા માટે પણ મૌન બહુ આવશ્યક છે. એક બીજી વાત, તે પણ બહુ આવશ્યક છે, વિશેષ કરીને ભારતીયો માટે, કે ભાઈ, જે કાલે સમર્પણ કર્યું હતું તે આ વિદ્યા પ્રતિ સમર્પણ કર્યું. હવે આ વિદ્યા તમારી દાર્શનિક માન્યતાઓને અનુકૂળ છે કે નહીં, એ બધી વાતો 10 દિવસ પછી વિચારીશું. અત્યારે તો સમર્પણ કર્યું છે ને, તો 10 દિવસ સુધી જેટલું બતાવવામાં આવે, જેવી રીતે બતાવવામાં આવે, બરાબર એમ જ કરીએ. તેમાં પોતાના તરફથી કંઈ ન જોડીએ, તોડીએ. કોઈ કોઈ પાગલ વ્યક્તિ આવે છે, 1000 વાર કહીએ છીએ, વારંવાર કહીએ છીએ, કે એનાથી અડચણ પેદા થશે. એટલી જ વાત નથી કે જોડવા તોડવાથી તમારી પ્રગતિ રોકાઈ જશે, એનાથી ખતરો પેદા થઈ જશે, એવા અટવાઈ જશો કે પછી અમે ઈચ્છીશું તો પણ કાઢી શકીશું નહીં. આ રીતે કઠણાઈઓમાં પડેલા ઘણા લોકોની સાથે બહુ કામ કરવું પડ્યું. ત્યારે છેક કાઢી શક્યા ને, ખતરો વોરી લેવો નહીં, વાત સમજી લેવી જોઈએ. અહીં તો આપણે આ વિદ્યાને અજમાવીને જોવા આવ્યા છીએ, તો 10 દિવસ સુધી આ જ કરીશું. 10 દિવસ પછી આપણે પોતાના માલિક છીએ. ઠીક લાગશે તો સ્વીકાર કરીશું, નહીં ઠીક લાગે તો છોડી દઈશું. 10 દિવસ કંઈ જોડીશું નહીં. ખતરો શા માટે છે સમજીએ. એક કાળા ઘોડા પર સવારી કરનારા માણસ પાસે કોઈ સફેદ ઘોડો લઈ આવે, અરે તું મારા ઘોડા પર પણ સવારી કરીજો, આ વધારે સારો છે, તો કહે જરૂર કરીશ, પરંતુ મારો ઘોડો નહીં છોડું. એક પગ મારા ઘોડા પર રાખીશ, એક પગ તારા ઘોડા પર રાખીશ અને સવારી કરીને જોઈશ. ખતરો છે ને, બહુ મોટો ખતરો છે. એક માણસ પોતાની હોડીમાં યાત્રા કરે છે, કોઈ બીજી હોડી લઈ આવે, આ વધારે આરામદાયક છે, વધારે તેજ છે, જરા આની યાત્રા કરીજો. તો કહે જરૂર કરીશ, પણ એક પગ મારી હોડીમાં અને એક પગ તારી હોડીમાં રાખીને યાત્રા કરીશ. કેટલી ખતરાની વાત. એથી એ વધુ મોટો ખતરો છે જે વ્યક્તિ એવી સાધના કરતો હોય કે જ્યાં પોતાના માનસ પર લેપ લગાવવામાં આવતા હોય, કોઈ શબ્દના લેપ, કોઈ કાલ્પનિક રૂપના લેપ, કોઈ માન્યતાના લેપ. તો એક લેપ લાગી રહ્યો હતો, હવે બીજો લગાવવા માંડ્યા. કંઈ નુકસાન થવાનું નથી, પરંતુ આ તો ઓપરેશનની સાધના છે. અહીં તો ઉપલા ચિત્તને ચીરતા ચીરતા અંતર્મન તરફ જઈ રહ્યા છીએ અને અંતર્મનની તરફ યથાભૂત સત્યને જોતા જઈ રહ્યા છીએ. જરાક જેટલી કોઈ કલ્પના કે જરાક જેટલો કોઈ શબ્દનો ટંકાર તેની સાથે જોડાય કે ખતરો પેદા થઈ જશે. આ જોખમ ન ખેડવું, આ બહુ ગંભીરતાથી કહીએ છીએ. ખૂબ ગંભીરતાથી એ વાત સમજી લેવી જોઈએ કે 10 દિવસ આની સાથે બીજું કશું નહીં જોડીએ, કશું નહીં. 10 દિવસ પછી આપણે આપણા માલિક છીએ. આ બધી વાતોને યાદ રાખતા હવે 9 દિવસ બાકી રહ્યા છે. ખૂબ લાભ લેવો છે. જેવી રીતે આજનો દિવસ વીતી ગયો તેમ જોતા જોતામાં કાલનો વીતી જશે, આમ 10 દિવસ વીતી જશે. 10મે દિવસે હસતા હસતા પોતાને ઘરે જાઓ, મોટો બોજો ઉતારીને જાઓ, મનમાં એવી પ્રસન્નતા લઈને જાઓ, એક એવી વિદ્યા મળી જે આપણને ભવચક્રમાંથી મુક્ત કરી દેશે, આ જીવનના બધા દુઃખોથી મુક્ત કરી દેશે, એવી પ્રસન્નતા લઈને જાઓ. એવું ત્યારે થશે જ્યારે તમે કામ કરશો, ફક્ત વાદ વિવાદમાં સમય વિતાવી દેશો, તર્કોમાં કે ચર્ચાઓમાં કે કલ્પનાઓમાં કે આળસમાં પ્રમાદમાં સમય વિતાવી દેશો. શું મળશે ભાઈ? કામ બહુ કરવું પડશે. તો ખૂબ ગંભીરતાથી કામ કરીએ, ખૂબ સજાગ રહીને કામ કરીએ. કોઈની ઉપર ઉપકાર કરી નથી રહ્યા ભાઈ, આપણા પોતાના ભલાને માટે કરી રહ્યા છીએ, પોતાના મંગલ માટે કરી રહ્યા છીએ. આ 10 દિવસની શિબિરમાં આવેલા સૌ ખૂબ ગંભીરતાથી કામ કરતા રહીને પોતાનું મંગલ સાધે, પોતાનું કલ્યાણ સાધે, સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, બધાની સ્વસ્તિ મુક્તિ થાય, બધાની સ્વસ્તિ મુક્તિ થાય. નવા સાધક સાધિકાઓ માટે સ્પષ્ટીકરણના 2 શબ્દ. હમણાં ધર્મચર્ચા સમાપ્ત કરીને 3 વખત કહ્યું ભવતુ સબ્બ મંગલં, અને જૂના સાધકોએ પ્રત્યુત્તર આપ્યો સાધુ સાધુ સાધુ. તે શું છે? આને કોઈ કર્મકાંડ ન માની લેતા. પુરાતન ભારતની ખૂબ સ્વસ્થ પરંપરા હતી. આપણે ઘણી બધી સ્વસ્થ પરંપરાઓ ખોઈ નાખી. આ પણ એક સ્વસ્થ પરંપરા ખોઈ નાખી. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના શરીરથી, પોતાની વાણીથી અથવા પોતાના ચિત્તથી કોઈ પણ કામ કરતો હોય જેમાં બીજા લોકોનું ભલું સમાયેલું હોય, તો આવો કામ પૂરું કરીને બહુ આનંદ ભર્યા ચિત્તથી કહે છે કે મારા આ કાર્યથી સૌનું મંગલ થાઓ, સૌનું કલ્યાણ થાઓ. આને એ વખતની ભાષામાં ભવતુ સર્વ મંગલં કહેતા. આ વાત તે બહુ મોજથી, આનંદથી કહે છે. સાંભળનારાઓના મનમાં પણ એવો જ મોજ જાગે તો એ મોજનું અનુસરણ કરે છે, તેને અનુમોદન કહેતા. સાંભળનારા પણ એવા મોજ ભર્યા ચિત્તે કહે, અમે પણ ઈચ્છીએ છીએ એમ જ થાઓ, એમ જ થાઓ, સૌનું મંગલ હોય, સૌનું કલ્યાણ હોય. આપે બહુ ઠીક કહ્યું, આપે બહુ સારું કર્યું, એને પુરાણી ભાષામાં સાધુ 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 કહેતા. એટલે ભલું, બહુ સારું, બહુ સારું. મોદ ભર્યા ચિત્તથી એવું કહી શકો તો કહો, નહીતર કર્મકાંડ ન બનાવી દેશો, કંઈ નહીં મળે. એ વાત સાંભળીએ કે કોઈએ પોતાનો ભાવ પ્રગટ કર્યો, મારા આ કાર્યથી સૌનું મંગલ થાઓ, અમે પણ એમાં સાથ આપીએ છીએ, સૌનું મંગલ થવું જોઈએ, તો અવશ્ય સાધુકાર આપો. હવે 5 મિનિટ વિશ્રામ કરી લો અને પછી થોડી વાર ધ્યાન કરીશું. 5 મિનિટ વિશ્રામ કરી લો.